ගරු රංජිත් සොයිස මන්ත්‍රීතුමා.
බොහොම ස්තුතියි ගරු සභාපතිතුමනි. අද දවසේ සාකච්ඡාවට ගෙන අමාත්‍යාංශ රටේ ආර්ථිකයට සහ ජන ජීවිතයට ඍජුවම බලපාන අමාත්‍යාංශ කීපයක් සාකච්ඡා කරගෙන මේ මොහොතේ ගරු කබීර් හසීම් ඇමතිතුමාගේ අමාත්‍යාංශය පිළිබඳව සහ ගරු රිෂාඩ් බදුරුදීන ඇමතිතුමාගේ අමාත්‍යාංශය පිළිබඳව මේ සභාවේ අපේ ගරු මන්ත්‍රීමාලා විසින් කරුණු සාකච්ඡා කළ නිසා ඒ සම්බන්ධව කතා නොකර මම බලාපොරොත්තු වෙනවා 154 ග්‍රාමීය ආර්ථික සංවර්ධන අමාත්‍යාංශය පිළිබඳව මට ලැබිලා තියෙන වෙලාව මම උපයෝගී කර ගැනීමට. ගරු සභාපතිතුමනි, රටේ ජන ජීවිතයට ඉතාම ඍජුවම බලපාන අමාත්‍යාංශයක් මේ අමාත්‍යාංශය, විශේෂයෙන්ම ග්‍රාමීය කර්මාන්ත නගා සිටුවීම් පිළිබඳව වගකීම් පැවරලා තියෙන මේ අමාත්‍යාංශයට. ඒ අනුව මේ අමාත්‍යාංශ වගේ මේ වන විට රටේ පසු සම්පත වැඩි දියුණු කිරීමට අදාළව යම් යම් යෝජනා සහ ක්‍රියාමාර්ග අරගෙන තියෙන බව අපි දන්නවා. හැබැයි ඒ වගේම ඒ ක්‍රියාමාර්ග අරගෙන තියනා වගේම මේ වන විට අපි සලකා බැලිය යුතු තිබෙනවා රටට අවශ්‍ය කරන, විශේෂයෙන්ම පසු සම්පත් සංවර්ධන අමාත්‍යාංශය හැටියට රටට අවශ්‍ය කරන කිරි, රටට අවශ්‍ය කරන කිරි පිටිගෙන ඒම සඳහා වාර්ෂිකව රුපියල් මිලියන 40,000ක් පමණ රජයේ වැය කරන රට අවශ්‍ය කරන කිරි පිටිගෙන ඒම සඳහා කිරිපිටි මෙට්‍රික් ටොන් 900ක් පමණ වාර්ෂිකව ගෙන්නනවා. ඒ වගේම රටේ මේ ආකාරයේ මහ විශාල දැවැන්ත මුදල් ප්‍රමාණයක් රට අවශ්‍ය කරන කිරිපිටි ගෙන්වීමට වැය කරන අතරෙම රටේ දේශීය කිරි කර්මාන්තයේ නගා සිටුවීම සඳහා පසුගිය කාල සීමාව තුළ රජයගත ක්‍රියාමාර්ග කොයිතරම් දුරට ඵලදායි වෙලා තියෙනවද පිළිබඳව අපි සොයා බැලිය යුතු වෙනවා. විශේෂයෙන්ම සත්ව නිෂ්පාදනා සෞඛ්‍ය දෙපාර්තමේන්තුව මගින් යම් යම් ආකාරයේ වැඩසටහන් ක්‍රියාත්මක කළත් ඒ වැඩසටහන්වල සමහර තැන්වල බොහෝ බරපතල අඩුපාඩුකම් අප විසින් නිරීක්ෂණය කරලා තිබෙනවා. ඒ වගේම විශේෂයෙන්ම 2005 වෙනකොට රටේ සමස්ත කිරි නිෂ්පාදනයෙන් 15% වගේ ප්‍රමාණයක් තමයි මේ රටේ නිෂ්පාදනය කරේ. මොකද ඒ සඳහා බලපෑවා ඒ වෙනකොට තිබු රාජ්‍ය ගොවිපළවල්. රාජ්‍ය ගොවිපළවල් පෞද්ගලීකරණය කිරීමත්, ඒ වගේම සත්ව ආහාර නිෂ්පාදන සමාගම් තිබිච්ච පසුගිය රජය, පසුගිය විශේෂම එක්සත් ජාතිපක්ෂ රජය, 1977 බලයට පත්වච්ච රජය, තෙල්හා මේද සංස්ථාව පෞද්ගලීකරණය කිරීම වැනි කටයුතු නිසා රටේ වේගෙන් සත්ව නිෂ්පාදන කටයුතු අඩාල වෙලා තිබුණා. ඒ වගේම බල 30 අවුරුද්දක් තිබිච්ච යුද්ධය නිසා විශේෂයෙන්ම කිරි නිෂ්පාදනයට බොහෝ ගෝචර ප්‍රදේශයක් වෙච්ච උතුරු සහ නැගෙනහිර පළාත්වල ඒ නිෂ්පා යුද්ධය නිසා කිරි කර්මාන්තයේ කිරි සත්ව පාලන කටයුතු ඇන හිටීමත් විශේෂයෙන්ම බලපෑ. ඒ වගේම ඒ වන විට රජය විසින් අනුගමනය කරපු, තිබිච්ච රජය විසින් අනුගමනය කරපු විදේශීය රටවල්ලොනි මේ අවශ්‍ය ආහාරය විශේෂයෙන් කිරිපිටි ආනයනය කිරීමට කටයුතු කිරීමත් නිසා දේශීය කිරිකර්මාන්තය සම්පූර්ණයෙන්ම අඩාල වෙලා තිබුණා. නමුත් එවැනි වකවානුවක මේ රටේ පාලන බලය බාරගත්ත විශේෂයෙන් මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ රජය මගින් යුද්ධය අවසාන කිරීමත් එක්ක නැවත උතුරු නැගෙනහිර පළාත අද ද්‍රවිඩ ජාතික සන්ධානයේ කුමන ආකාරයේ දෝෂාරෝපණ මහින්ද රාජපක්ෂ මැතිතුමාට කරත්, ඒ රජයට කුමන ආකාරයේ දෝෂාරෝපණ කරත්, ඇත්තරම උතුරු නැගෙනහිර පළාත්වර පසු සම්පත නැවත වේගවත් ගමනකර ගන්න පටන් ගත්තේ 2009 යුද්ධය අවසාන කිරීමෙන් පස්සේ කියන එක අපි ඉතාම ආඩම්බරෙන් කියන්නේ. ඒ සඳහා මහබැංකු මූලාශ්‍ර සංඛ්‍යාලේඛන අපි සතුව තිබෙනවා. 2011 වෙනකොට 2010 වෙනකොට රටේ මාසික කිරි නිෂ්පාදනයේ අපේ ගරු ඇමතුමත් ආවා ලීටර් 10,20.62ක්. 2011 වෙනකොට ඒක ලීටර් 10,21.53ක් වුණා. 2012 වෙනකොට 10,23.76ක් වුණා. 2013 වෙනකොට 26.51ක් වුණා. 2014 වෙනකොට රටේ සමස්ත කිරි නිෂ්පාදනයේ ලීටර් 10,27.29ක් වුණා. මේ ආකාර රටේ සමස්ත කිරි නිෂ්පාදනයේ වැඩි වෙන ප්‍රධාන වශයෙන්ම බලපෑවා යුද්ධය අවසාන වීමේ වාසිය සහ ඒ වනට පස්සම්පත් අඩාවෙලාතිය පස්සම්පත් කර්මාන්තයට රජය මගින් විශාල වශයෙන් කිරිගොවියාට සහනාධාර ලබා දීම තුළ දැවන්ත වශයෙන් රටේ කිරි නිෂ්පාදනයේ වැඩි වෙන්න හේතුවක් වුණා. ඒ වගේම ගරු සභාපතිතුමනි, මේ වෙනකොට රටේ
වාර්ෂික බටර් අවස්ථාවයි ටොන් 700යි ටොන් 700ක බටර් අවස්ථාව වාර්ෂිකව අද මේ වෙනකොට ටොන් 1000 දක්වා වැඩි වෙලා තියෙනවා ඒ වැඩි වුණ ප්‍රමාණය අද විදේශ රටවල් වලට බටර් අපනයනය කරන්න පුළුවන් මට්ටමට අපේ රට පත් වෙලා තිබෙනවා හැබැයි මේ මේ ආකාරයට මේ අපනයනය කරන්න පුළුවන් මට්ටමට පත් වුණත් රට ඒ සඳහා විශේෂයෙන්ම මම ගරු ඇමතුමත් ඉන්සාව යෝජනා කර සිටිනවා බටර් අපනයනය සඳහා ඒ කිරි කර්මාන්තකම තවත් දිරිමත් කරමින් යම් කිසි ආකාරයක වැඩපිළිවෙලක් රජය මගින් සකස් විය යුතු තිබෙනවා විශේෂයෙන්ම මේ වෙනකොට පළවත්ත කිරි සමාගම පෞද්ගලික සමාගමක් හැටියට ටොන් 1000ක වගේ ප්‍රමාණයක් බටර් නිෂ්පාදනය කිරීම ලැබපු රට ලැබපු ජයග්‍රහණයක් වගේම රට විශාල විදේශ විනිමය ගෙනීමට ලැබපු හොඳ අවස්ථාවක් කියලා අපි සලකනවා හැබැයි මේ අවස්ථාව කඩාවැටීමට නොදී පෙරට ගෙන යාමේ වගකීම රට රජයට තියෙනවා අද කිරි කර්මාන්තය තුල සත්ව පාලන කටයුතු තුල පවුල් ලක්ෂ 3ක් නිරත වෙලා සිටිනවා පවුල් ලක්ෂ 3ක් මේ කර්මාන්තෙන් සිය ජීවිකා වෘත්තිය සලසා ගනිමින් සිටිනවා ඉතින් මේ පවුල් ලක්ෂ අවමතරමි සමාජිකෙන් ලක්ෂ 10ක්වත් සිය ප්‍රධාන යපුම් මාර්ගයේ බවට පත් කරගෙන තිබෙනවා කිරි කර්මාන්තය ඒ වගේම මේ කිරි නිෂ්පාදන ක්‍රියාවලිය තුර ගරු ඇමතුණි අපි දන්නවා කිරි එකතු කිරීම ඒ තුරින් තව කොටසක් ජීවත් වෙනවා කිරි ප්‍රවාහනය කිරීම එලන ක්‍රියාශ්‍රිත රස කැවිලි නිෂ්පාදනය කිරීම රසකල ක්‍රියාශ්‍රිත බීම නිෂ්පාදනය කිරීම මෙන්න මෙවැනි කර්මාන්තුලින් තවත් වක්‍රව පවුල් විශාල ප්‍රමාණයක් මේ කර්මාන්තය තුළ ජීවත් වෙන. ඒ වගේම සත්ව පාලනට අවශ්‍ය කරන පසු සේවා සැපයීම තුළ තවත් විශාල පවුල් ප්‍රමාණයක් සිය ජීවිකා වෘත්තිය සලසා ගන්නවා කියන එක රහසක් නෙවෙයි. හැබැයි ඒ වගේම ගරු ඇමතුමනි දැන් ඒ වගේම අපි දන්නවා පසුගිය කාලය තුළ ශ්‍රී ලංකාවේ කිරි කර්මාන්තය පිළිබඳව සොයා බැලීමට අග්‍රාමාත්‍ය කාර්යාලයේ ප්‍රතිපත්ති සංවර්ධන කාර්යාලයක් පිහිටවලා ඒ මගින් යම්කිසි පර්යේෂණ අධ්‍යයනයක් කරලා තියෙනවා කියලා අපි දැක්කා පත්තරවල තිබුණා. හැබැයි ඒ වාර්තාවල කුමක් අඩංගු වෙලා තිබුණාද කියන එක සම්බන්ධව ඒ වාර්තාවේ තිබුණේ මොකක්ද කියන එක සම්බන්ධව අපිට දැනුමක් නැහැ. වාර්තා ප්‍රසිද්ධ වුණේ නැහැ තු වගේම අපිට දැනගන්න නොලැබිච්ච හින්දා. හැබැයි අපි හිතනවා ඒ තුලින් යම්කිසි සාධනීය ආකාරයේ පර්යේෂණයක් කරා නම් ඒ තුලින් අද ජනතාවට යම් ආකාරයක පහසුවක් විශේෂයෙන්ම කිරි ගොවියාට පසු සම්පත් කර්මාන්තයට ගොවියාට යම් ආකාරයක පහසුවක් ලැබිය යුතු තිබෙන හැබැයි අවාසනාවට වගේ කිරි පැකට් එකට රුපියල් 238ක බද්දක් ගහපු අපේ රටේ තමුන්නාංශයේ ආණ්ඩුව දේශීය කිරි ගොවියා ආරක්ෂා කරනවා කියන සටන් පාඨය පෙරට දමාගෙන කිරි සඳහා ගහපු බද්ද රුපියල් 2 දක්වා දඩස් ගාලා අඩු කෙරුවා රුපියල් 2 දක්වා කිරි පිටිමිලේ බද්ද අඩු කරනකොට අපි හිතනවා ඒ බද්ද අඩු කිරීමත් එක්ක දේශීය කිරිගොවියා ආරක්ෂා කරන ගත්ත පියවරක් එන්නේ බෑ මේක පිටරට නවසීලන්තයේ කිරිගොවියා ඩෙන්මාර්කයේ කිරිගොවියා ඉන්දියාවේ කිරිගොවියා ආරක්ෂා කිරීම සඳහා විදේශීය කිරිගොවියා වෙනුවෙන් තමුන්නාංශරගේ ආණ්ඩුව ගත්ත ක්‍රියාමාර්ගයක් හැටියට මම ඒක වහාම අර්ථ නිරූපණය කරනවා
ඔබතුමා ග්‍රාමීය ජනතාව වෙනුවෙන් ටිකක් කැප වෙන මන්ත්‍රීවරේ අර පොඩි පැහැදිලි කිරීමක් කරන්න ඕනේ ඒ සෙස්පද්ද අඩු කෙරුවේ මම ඔබතුමාට පැහැදිලිව කියන්න ඕනේ අපේ රටේ කිරි පිටි නිෂ්පාදනය මිල්කෝ සමාගම ඒ වගේම හයිලන්ඩ් පැලවත්ත අපි ඔක්කොම නිෂ්පාදනය කරන්නේ සමස්ත අවශ්‍යතාවයෙන් 12%ක් විතර. එහෙනම් 88%ක්ම දැනටමත් පිට රටින් ආනයනය කරනවා. එතකොට මම බඳුල ගුණවර්ධන මැතිතුමා උදේහව ප්‍රශ්නේමයි ඔබතුමා කිව්වේ ලෝක වෙළඳ පොලේ කිරි පිටි මිල අසීමිත විදියට ඉහළ ගියා. දැන් මේ මෙට්‍රික් ටොන් එකක් මේ මිලියන රුපියල් ඩොලර් 3900ට වෙනකම් වැඩි වුණා. ඒක අඩු කර දැන්
ක්‍රමක්‍රමයෙන් ඉල්ලීමක් කරනවා ඔබතුමාගේ පිළිතුරු කතා දෙකලා තියෙන නැත්නම් මගේ වෙලාව සභාපතිතුමා අතෙන් කපා ගන්න. ඔබතුමාගේ පිළිතුරු කතා දෙමේටි කරන්න. මට කතා කරන්න දෙන්න. ඔබතුමාගේ පිළිතුරු කතා විදි ගන්නකෝ. ඔව් හරි.
හරි මන්තුමා කතා කරන්න.
නෑ මම දන්නේ නැතුව මම දැනගෙන කියන්නේ. මම දන්නවා ඒක. එතකොට රුපියල් 238ට තිබිච්ච කිරි පැකට් එකේ කිරි කිලෝ එක තිබිච්ච පිටි පැකට් එකේ බද්ද රුපියල් 2 දක්වා අඩු කරනකොට හොඳයි එතුමන්ලා කියනවා දේශීය කිරි පරිභෝජනය කරන කිරි පරිභෝගය ආරක්ෂා කරන්න මේ පියවර ගත්තයි කියලා. හැබැයි මේ විදිහට කරලා කොයි දවසේද ලංකාවේ කිරි ගොවියාට අනාගතයක් එන්න පුළුවන් හැමදාම රට ආක්‍රමණය කරනවා විදේශීය කිරි ගොවියා. දැන් උදාහරණයක් හැටියට ඉතින් ගරු ඇමතුමා ඔබතුමාගේ ගන්න ඔබතුමාගේ වෙලාව එහෙම නැත්නම් මගේ වෙලාව ගත්තොත් මේ උදේ 9 ඉඳලා මේ වෙනකන් හිටියා මම මගේ වෙලාව ගන්න. ඒ වෙලාව ගන්න එපා. ඒ නිසා මම ඊටාම් පැහැදිලිව කියනවා දැන් ඉන්දියාව ඉන්දියාව අද ලෝකයේ ප්‍රධානම කිරි නිෂ්පාදක රට. කිරි නිෂ්පාදන නිෂ්පාදකයා ඉන්දියාව. හැබැයි ගරු සභාපතිතුමනි ඉන්දියාවේ ඉන්දිරා ගාන්ධි මැතිණියගේ රජය
පොයින්ට් ඔෆ් ඕඩර්
අවස්ථාවකදී
ගරු මන්ත්‍රීතුමා
අතිගරු ජනාධිපති මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමාගේ රජය තමයි රුපියල් 50ට තිබිච්ච කිරි ලීටරේ රුපියල් 60 දක්වා වැඩි කරලා 70 දක්වා වැඩි කරුවේ. ඒක තමයි කිරි ගොඩ ආරක්ෂා
කරන්නේ. බඳු කතා කරන්න.
පොයින්ට් ඔෆ් ඕඩර්ද?
කතා කරන්න.
හරි. හරි. දැන් එතකොට දේ හරි ලස්සනයි. හරි ලස්සනයි. මොනවා කරොත් මෛත්‍රීපාල සිරිසේන ජනාත්මා ගාව ගන්නවා. මෛත්‍රීපාල සිරිසේන ඔබතුමා කියනවා නම් මෛත්‍රීපාල සිරිසේන ජනාත්මාගේ ආණ්ඩුව කිරි පිටිපැත්තේ බද්ද අඩු කෙරුවා කියලා මම යෝජනා කරනවා. ඒ අඩු කිරීම තුර මෛත්‍රීපාල සිරිසේන ජනාත්මාගේ ආණ්ඩුව දේශීය කිරි කර්මාන්තයේ ඉවරණය යන්න වලපල්ලට ගෙනන්න කනත්තර ගෙනියන්න තීන්දුවක් ගත්තයි කියලා. මේ නෑ හිතන්නේ ඒක තමයි ඇත්ත කතාව. ඉන්දියාවේ ඉන්දිරා ගාන්ධි මැතිණියගේ ආණ්ඩුව අද ඉන්දියාවේ ප්‍රධාන වශයෙන් ලෝකයේ ප්‍රධානම කිරි නිෂ්පාදකයා ඉන්දියාව. බදු වැඩි කිරීම තුළ ඉතා වේගෙන් ඉන්දියන් කිරි කර්මාන්තයේ ඉහළට ගිහිල්ලා කිරි ගොවියන්ට විශාල ආදායමක් ගෙන අද ලෝකයේ ප්‍රධානම කිරි අපනයන රට බවට ඉන්දියාව පත් කළා තියෙනවා. හැබැයි අපේ රට තුළ බොහොම අමාත්‍යංශ පිළිවෙල ඇමතිරු පත් කළා, අධ්‍යක්ෂ ජනරාල්වරු පත් කළා, අච්චර වෙන් කළා, මෙච්චර වෙන් කළා. ලෝකයේ තියෙන පිටිකිරි කර්මාන්තයට ලංකාව හොඳ වෙළඳ බලක් හදලා දීලා තියෙනවා. ඒතොර ලංකාවේ කිරිපිටි මිල ස්ථාවර තියාගන්නේ කොහමද? විදේශීය කිරිපිටි වෙළඳ බල අපේ ආක්‍රමණයද? ඊළඟට ගරු සභාපතිතුමනි අද ලෝකයේ ප්‍රධානම කිරි අපනයන කරන රටක් නවසීලන්තේ. නවසීලන්තේ ඉන්නේ ගවයන් මිලියන 4යි. හැබැයි මුළු ලෝකෙම කිරි බෙදනවාද නවසීලන්තේ. ඒ කරන්නේ කොහමද? ඇත්තරම අද අපි කිරි කියලා පිටිකිරි කියලා මෙහාට ගෙනහල්ලා දෙන්නේ මේක ස්වාභාවික කිරිපිටි නෙවෙයි. ස්වාභාවික කිරිපිටි නෙවෙයි, කෘතිම රසායනික ද්‍රව්‍ය හදලා රසායනික සංඝටක ගොඩක් ගෙනහල්ලා හරකගේ පින්තූරයක් ගහලා කිරියල දෙනගේ පින්තූරයක් ගහලා මෙහෙ දෙනකොට අපේ රටේ ඉන්න ඇමතිවරු අමාත්‍යංශ සියලු දෙනාත් එක්ක අර රසායනික සංඝටක මිල අඩු කළා රටට ගෙන රටට කෘතිම සංඝටක ඇතුළත් වෙච්ච කෘතිම කිරිපිටි පොවනවා. ඒ තුලින් අද වෛද්‍යවරු කියනවා අද මේ රටේ හොයාගන්න ලෙඩවල් හදනවා දරුවන්ට. ඒ ප්‍රධාන හේතුවක් තමයි මේ කෘතිම ආකාරයේ කෘතිම රසකාරක යොදවපු කිරි කොහොමවත්ම අඩංගු නැති ස්වාභාවික කිරි නොවන කිරි ටික ගෙනහල්ලා මේ රටේ ගොවියන්ට මේ ජනතාවට පෙවිමු තුළ බරපතල සෞඛ්‍ය ප්‍රශ්නයකුත් ඇති වෙලා තියෙනවා. ඊළඟට අර පහුගිය කාලේ ආලාපාලු ආර්ථිකයක් ගැන කියපු සමහර ඇමතිවරු මහින්ද රාජපක්ෂ ජනාත්මාගේ ආණ්ඩුව කරන කාල සීමාව තුළ ඒ අය විසින් කිරිවල මෙලමයින් නැති කෘෂිම රසකාරකයක් තියෙනවා මෙයා බොන්නෙපයි කියලා කතාවක් ගෙනිච්චා. ගෙනහිල්ලයි කොහොම හරි ඒක ඇත්ත හෝ බොරු. හැබැයි අන්න ඒ කාලය තුළ මේ රටේ ජනතාව ප්‍රධාන වශයෙන් සුපර් මාකට් වලට ගිහිල්ලා පස් සම්පත් අලවිසල් වලට ගිහිල්ලා දියර කිරි පරිභෝජනට ඒගොල්ලෝ උත්සාහ කෙරුවා. ඒ කාලේ දියර කිරි නැහැ. මොකද ඒ තරම් අලෙවි වුණා. හැබැයි ආයසරයක් අර කිරිවල පොන්ටරා සමාගම ගෙනාපු කිරිවල රසායනික ද්‍රව්‍ය නැහැ කියලා සාහතිකෙනකොට ආයසරයක් දියර කිරි කර්මාන්තය කඩාගෙන වෙන්නා. එහෙමනම් ඇයි අපේ රටේ පස් සම්පත් අමාත්‍යංශයක් තියෙද්දි මේ ඇමතුමලට බැරි දියර කිරි පරිභෝජන සහ ජනතාවගේ අකමැත්තක් නැහැ, ජනතාව කැමැති, ඒ සඳහා ජනතාව උනන්දු කරීමේ වැඩපිළක් නොමැති තත්ත්වය තුළ අද මේ රටේ කිරි කර්මාන්තයට යම්කිසි අභාග්‍ය සම්පන්න ඉරණමක් ලබලා තියෙනවා කියලා මම නැවතත් යෝජනා කරනවා ගරු ඇමතුමනි. ඒ වගේම දැන් මෙවැනි තත්ත්වයක් තියෙද්දි දේශීය ගොවියා ආරක්ෂා කිරීමට තතනද්දි මේ ආණ්ඩුව ප්‍රධාන වශයෙන්ම කිරිපිටි සමාගම් මේ පැත්තෙන් පොහොසත් කරද්දී පසුගිය කාලය තුර සත්ව ආහාර නිෂ්පාදනය කිරීම සඳහා මගේ ළඟ සංඛ්‍යාලයකින් තමයි මම සභාගත කරනවා. ගරු සභාපතිතුමනි මේ රට මහින්ද රාජපක්ෂ යුගය තුල බඩඉරුඟු වලින් සොයා බෝංචි වලින් ස්වයං පෝෂණය වෙලා තිබුණේ. මේ ස්වයං පෝෂණය තිබිච්ච අපේ රට මගේ සංඛ්‍යාලයකින් මම ඉදිරිපත් කරනවා. බඩඉරුඟු 2005 වර්ෂය තුළ 2005 මෙට්‍රික් ටොන් 141.8ක් නිෂ්පාදනය වූ අපේ රට දැන් මේ වෙනකොට ඒක වැඩි වෙලා ගිහිල්ලා 2015 වෙනකොට මෙට්‍රික් ටොන් 1,260.1ක් අපේ රටේ නිෂ්පාදනය කරලා තියෙනවා. බඩිරි වලින් මේ රට ස්වයං පෝෂිත වෙලා තිබුණේ. හැබැයි පසුගිය කාල සීමා තුළ අපේ ඇමතිවරු ආණ්ඩුවේ බඩු මිල වැඩිවීම සාධාරණීකරණ ගහන සූත්‍රයේ තමයි ඒ අය කියනවා මහා ගං වතුරක් තිබුණා, මහා නියගයක් තිබුණා, පොල්ගස් 103ක් කඩාගෙන වැටුණා. ඒ හින්ද රටේ නිෂ්පාදනය කරන්න බැරි වුණා. හැබැයි මේවා මේ යහපාල නාණ්ඩු තියෙන කාලේ විතරද ගම් වතුර, නියඟය, ජල ගැල්ම, සෝදාපාලු මේක නෑ, මේ හැමදාම තිබුණා. අවුරුදු 2600ක් ඉතිහාසය තුර කැලණි තිස්ස රජුගේ කාලෙත් ගම් වතුර තිබිලා තියෙනවා. කැලණි යට වෙලා තියෙනවා ඒ කාලේ. සුනාමියක් ඇවිල්ලා. ඒතර මේක මේ ආණ්ඩු විතරක් තියෙන දෙයක් නෙමෙයි. ගම් වතුරට නියඟයට ඔරුත් දෙන වැඩපිල්ලක් ආණ්ඩුව කර තියෙන්න ඕනේ. මේ ආණ්ඩුවට එහෙම වැඩපිල්ලක් නෑ. ඒ හින්දා කියනවා අමුමිරිස් 900 තමයි. හැබැයි අර අපේ ඇමතුමා කිව්වා, මහින්ද අමර ඇමතුමා කිව්වා අමුමිරිස් අපි පිටරටින් ගන්නේ නැහැ කියලා. හැබැයි අන්න පහුගිය දවස්වල පත්තරේ දුණා අමුමිරිස් කිලෝ 10 ගණක් පිටරටින් ගෙනහැල්ලා රේගුවෙන් අල්ලලා. අද ලැජ්ජ වෙන්න ඕනේ මේ ආණ්ඩුව. මහලොකු කෘෂිකාර්මික ප්‍රතිපත්තිය රටට අමුමිරිස් හොරෙන් අමුමිරිසුත් ගැන හොරෙන් කුඩුත් ගේනවා. රේගුවට හොරෙන් කුඩු සහ අමුමිරිස් ගැන මට්ටමට මේ රටේ ආණ්ඩුවේ කෘෂිකාර්මික ප්‍රතිපත්තිය හැල් වෙලා තියෙනවා. මෙන්න මේවා සම්බන්ධව පිළිතුරක් අවශ්‍ය වෙනවා. දැන් කියනවා පොල් තියනක රුපියල් 65ට. ගරු සභාපතිතුමනි, 65ට පොල් තියෙන තැනකුයි 75ට සම්බහාල් තියෙන තැනකුයි යාත්තොත් මේ කතා නොතල් දැන් ගිහිල්ලා අරන් එනවා. ගෙදරට හාල් කිලෝ දෙකක්. කොහෙද ඔය තියෙන්නේ? අපි ලැජ්ජ වෙන්න ඕන. ඇමතුමා කියනවා මොකද්ද මේ අමාත්‍යාංශ වතුවල තියෙන පොල් ටික 60 කොහෙද 65ට පොල් තියෙන්නේ? 65ට පොල් නෙවෙයි, බෙලි ගෙඩිවත් නෑද? පොල් තියනකන 65ට. 65ට කොහෙද ලංකාවේ ලැජ්ජ? මේ පාර්ලිමේන්තුව තුර කියලා මේ ජනතාව අහන්නවා මේවා. රටට යනවා මේවා. සජීව විකාශන මම දැන මම කනගාටුන අපේ ගරු මහින්දම රැමතු අපේ හිතවත් ඇමතුමාගේ 65ට පොල් තියෙනවා, 75ට හාල් තියෙනවා, ඕන තරම් හාල්. ඒ ගම්මයි තුමා කියනවා විදේශිනින්ගෙන හාල් ටික ලංකාවේ බෑග් වලට දාලා දේශීය හාල් වගේ විතර. මොකද හාල් මොනක් මට තියෙන මේ මගේ නම් මේ සොයිසා මෝල කියලා හාල් කොහෙවත් නැහැ. හැබැයි එක එක නංගලින් ගහපු හාල් නම් තියෙනවා තමයි. ඒ කාගේ කවුද හාල් ගන්නේ පිටරටින්? පිටරටින් හාල් ගෙන හල්ලා කාගේ සම්බන්ධකෙන් තියෙන හාල් පිටරට හාල් ගෙන හල්ලා දේශීයල් ගල වෙළඳපළට දාන්නේ. පොළොන්නරුවට ගිහලා අපව කොළඹට එනවා. සොයිසා හාල් නෙවෙයි. මෙයා හොයලා බලන්න. මෙයා මහින්දම රැමතුමා කිව්වා. ඒක හොඳයි, අපි ඒක කියපගෙන සතුටු වෙනවා. ඒ වගේම ගරු ඇමතුමනි, සෝයා බෝංචිනුත් අපේ රට යම් ආකාරයේ සංවර්ධන මට්ටමක් ඉලක්ක කරගෙන තිබුණා. හැබැයි මෙන්න මේවා මෙහෙම තියෙද්දි පසුගිය අවුරුද්ද තුල 2016 අවුරුද්දේ මම ගරු ඇමතුමාට දෝෂාරෝපණය කරනව නෙවෙයි, රුපියල් 52යි 50ට ගත්ත බඩඉරිඟු දේශීය සත්ව ආහාර නිෂ්පාදනය සඳහා කියලා සතසහරහ රුපියල් 42යි 50ට මේ බඩඉරිඟු ටික වික්කා. ඒ බඩඉරිඟු ටික බඩඉරිඟු විකිණීම තුලින් රජයට රුපියල් මිලියන 500ක පාඩුවක් සිද්ධ වුණා. 52යි 50ට අරගෙන 45ට බඩඉරිඟු ටික වික්කා. හැබැයි බඩඉරිඟු ටික 52යි 50ට ගන්නකොට ඒ ගත්තේ බඩඉරිඟු වගා කරන ගොවියාගෙන් නෙවෙයි, ඒ බඩඉරිඟු ගත්තේ අතරමැදි සමාගම් වලින්, අතරමැදි වෙළෙන්ද 3 දෙනෙක්ගෙන් බඩඉරිඟු ටික ගත්තා. හැබැයි ගොවියාගෙන් වෙළෙන්ද ගත්තේ බඩඉරිඟු රුපියල් 20 25ට කිලෝ එක. 20 25 ගත්තා කිලෝ එක. ඒගොල්ලෝ තියන නැවත 55ට 52යි 50 ගානේ ආණ්ඩුව කරනවා. ආණ්ඩුව 45යි 50 ගානේ ගොවියට දෙන. මේ තුරින් එක පැත්තකින් දැවැන්ත ආර්ථික හානියක් රුපියල් මිලියන 600 විතර පාඩුවක් රජයට සිද්ධ වුණා, අමාත්‍යාංශයට බණ්ඩාගාර සිද්ධ වුණා. අනිත් පැත්තෙන් ගොවියට ලැබී ඇති මුදලක් නැති වුණා. මේක තමයි රජයේ තියෙන කෘෂිකාර්මික ප්‍රතිපත්තිය. ඊළඟට කුකුල් මස් මිල වැඩි වුණා. කුකුල් මස් මිල වැඩි වෙච්ච ගාම්ම ආණ්ඩුව අහාම මිල පාලන නැතම කුකුල් මස් වලට කුකුල් මස් කිලෝ එක 375යි කිව්වා, 350යි කිව්වා. ඒ කියන පාර්ලිමේන්තුවේ කුකුල් මස් දෙන්න කුකුල් ගවියට කිව්වා මේක දෙන්න බෑ අපිට මේ ගන්න. මොකද සත්ව ආහාරවල මිල වැඩි වුණා. ඒ සත්ව ආහාර මිල වැඩි වීමත් එක්ක අද කීසරයක් හාල් වලට මිල පාලනේ දැම්මද? 60යි කියනවා, 65යි කියනවා, 70යි කියනවා, 75යි කියනවා. පොල් වලට මිල පාලනයක් දැම්මනි. දැන් පොල් 65යි කියලා කියන්නේ දෙයක් නෑ. ආණ්ඩුවේම පාරිභෝගික ආරක්ෂක අධිකාරියක් තියෙනවා. පොල් වලට දැම්මනි මිල පාලනයක්. දැන් මිල පාලනේ දා පොල් වලට කොහොම පොල් තියෙනවද? පොල් අපිට නෙවෙයි ආණ්ඩුවටයි ඇමතිවරයයි ඔක්කොම එලෝ පොල් පෙන්නලා දැන්. පාරිභෝගිකයත් එක්ක පොල් රුපියල් 110යි. හැබැයි මිල පාලනයක් දාලා තිබුණා. මම මේ කියන්න හදන්නේ මේ කුකුල් මස් මිල පාලනය කිරීමට කටයුතු කරලා ආණ්ඩුව මිල පාලනයක් දැම්මා වගේම ගරු සභාපතිතුමනි සත්ව ආහාර නිෂ්පාදනය සඳහා අර බඩඉරිඟු ටික මදි වෙනකොට මේ සෝයා බෝංචි ගෙනීමේ ටෙන්ඩරයක් දුන්නා SDK United Agri Ventures පෞද්ගලික සමාගමට. ඒ සමාගමට විශාල බදු සහනයක් දුන්නා. ඒ බදු සහනේ දීලා ඒ පත්‍රිකාව ඉදිරිපත් කළා තියෙන්නේ ගරු මුදල් අමාත්‍ය රවි කරුණානායක මැතිතුමා 2016 යටයි 15 වෙනිදා දිනේ MF ඇලයිරක් TIP ඇලයිරක් හතයි ඇලයිරක් CM ඇලයිරක් 2016 ඇලයිරක් 76 මෙන්න කැබිනට් පත්‍රිකාවේ අංකය මේ කැබිනට් පත්‍රිකාව මගින් SDK United Agri Venture පුද්ගලික සමාගමට තෙල්වා සත්වහර නිෂ්පාදනය සඳහා සොයා බොන්චි ආනයනය කරන්න සම්පූර්ණ තීරුබදු 75%ක් අයින් කළා තීරුබදු සහනයක් ලබා දුන්නා හැබැයි මේ අය ඒ තීරුබදු සහනය අය කිරීම තුලින් තවත් රුපියල් මිලියන 119.92ක් රජයට තීරුබදු මුදලක් අහිමි වෙලා ගියා. ඉතින් ඉතිරි 125 75%ක් තීරුබදු දුන්නා. ඉතිරි 125 යටතේ මේ සෝයා බෝංචි ගෙන්නලා ඊට පස්සේ මේ සෝයා බෝංචිනේ නැවත මේ තෙල් හිඳලා ඒ තෙල් ටික ආපහු වෙළඳපළට ගියා මිසක් එයන් සෝයා බෝංචි නිෂ්පාදන සත්වාර නිෂ්පාදන කිරීමක් උනේ නැහැ. හැබැයි දැන් ඒතකොට ප්‍රකාශ කරනවා අපි ගොවියාට පුළුවන් තරම් සහන දීලා දැන් මන් දන්නේ නැහැ ගරු ඇමතුමා මේ සම්බන්ධ දන්නවද කියලා. ඔබතුමා සමහරට මේ සම්බන්ධව දන්නේ නැති වෙද? ඔබතුමා මට සම්බන්ධව අපි කොහොමවත් කියන්නේ නැහැ. හැබැයි අර එයා ලංකා සමාගම පිළිබඳව කතා කරනකොට මහින්දානන්ද අලුත්ගමගේ ඇමතුමා කිව්වා වගේ මමත් කියනවා මේවා මේ ඉන්න ඇතම් නිලධාරි මේවට අරක් ගත්ත නිලධාරි ටික අරක් ගත්ත නිලධාරීන් කීප දෙනෙක් විසින් අද මහජන මුදල් බරපතල ආකාරයට අපයෝජනය කිරීමක් කරනවා මේ අවසානයේ රජය හරි ඇමතුමා හරි මේවා කරපිටින් යනවා. ඒ නිසා පහුගිය කාලේ විශාල දෝෂාරෝපණයක් ආවා හාල් ටික අරගෙන සත්වාහාරවලට වික්කයි කියලා. හැබැයි ඒව ආපහු ඒවා ඊට පස්සේ ඒ ගත්ත සමාගම් නූඩ්ලස් හදලා සෙනක නූඩ්ලස් හදලා දුන්නයි කියලා එහෙම කතන්දරයකුත් තිබුණා. මෙන්න මේ ආකාරයට සත්ව ආහාර වැඩපිළිවෙළ හරහා රුපියල් මිලියන 1000කට වඩා වැඩි ප්‍රමාණයක් 2016 වර්ෂයේ තුල මේ රටේ ජනතාවට නැති වෙලා ගිහිලා තියෙනවා. ආණ්ඩුවට රජයට භාණ්ඩාගාරයට නැති වෙලා ගිහිලා තියෙනවා. ඉතින් මෙන්න මේවා තමයි මේ ගේම් කියන්නේ මේවා මේ ලොකු ලොකු දේවල් වලින් එයා ලංකාව වලින් අර වැම් මේවා නෙමෙයි. මේ කිකිලි බිත්තරෙන් කිරි කඳුලෙන් මේකෙනුත් සල්ලි හොයන තරමට මේනුත් තමන්ගේ හිතවතුන්ට සලකන විදිහට මේ ආණ්ඩුවේ යම් යම් පාර්ශව කටයුතු කරනවා නම් ඒ සම්බන්ධව ජනතාව විසින් සොයා බලා කටයුතු කිරීමේ වගකීමක් තියෙනවා කියන එක තමයි මගේ නම් අදහස. ඊළඟට ගරු සභාපතිතුමනි දැන් තව දැන් අද මං ළඟ ඒ ගැසට් පත්‍රය තියෙනවා. මං ඒ ගැසට් පත්‍රය සභාගත කරනවා. ගැසට් පත්‍රයක් නිකුත් කරලා තියෙනවා ගරු මුදල් අමාත්‍ය මංගල සමරවිණ මැතිතුමා විසින් 2017 නොවැම්බර් මාසේ 9 වෙනිදා. මේ ගැසට් පත්‍රයේ තියෙනවා මා වෙත පැවරිය බලතල ප්‍රකාර මුදල්ලා ජනමාධ්‍ය අමාත්‍ය මංගල සමරවිණ මා විසින් ඉහතී ආඥාපන තේ කාර්යනිසා මෙහි දැක්වෙන මේ උපලේඛනයේ නිශ්චිත අමුද්‍රව්‍ය මධ්‍යසාර බවට ප්‍රකාශ කරමි. 1. මොලයසස් 2. ආසවනය මගින් ස්පීතු නිෂ්පාදනතා යොදා ගන්නා සහල් පල්ප 3. ආසවනය මගින් ස්පීතු නිෂ්පාදනතා යොදා ගන්නා බඩ ඉරිඟු පල්ප. එතන මේ තව එකක් තියෙනවා පළතුරු පල්ප පළතුරු නම් අපිට කමන්නේ නැහැ ඒක. හැබැයි මේ හාල් වලින් දැන් මධ්‍යසාර නිෂ්පාදනයට බලපත්‍ර දෙන්න හදනවා බියර් නිෂ්පාදනයට සුරාබදරයටත් බාණ්ඩ. එතන මේ රටේ මිනිස්සු මේ කන්න තුන් වේලා බත් කාපු රටක් මේක. 6 මාසයක් මහින්ද රාජපක්ෂ මැතිතුමා බලෙන් පහ වෙනකොට 6 මාසයක් මේ රටේ කන්න මිනිසුන්ට හාල් ටික ගබඩා කරලා තිබුණ තැනක්. ඒකට හොඳම උදාහරණේ වී ගබඩා කරන් තියෙන මත්තලත් ගිල එයාපෝට් එකේ වී ගබඩා කරපු රටක් මේක.
ගරු මන්ත්‍රීතුමා තව විනාඩි දෙකක් තියෙනවා.
එතකොට ගරු සභාපතිතුමනි දැන් මෙහෙම මේ හාල් වලිනුත් මධ්‍යසාර හදන්න හදනකොට මේ සඳහා බලපත්‍ර අපි දන්නවා මේ සඳහා කවුද මේ බලපත්‍ර ඉල්ලලා තියෙන්නේ කියලා. WM මෙන්ඩිස් සමාගම පාසිකුඩා කල්මඩු කල්කුඩා කවුද WM මෙන්ඩිස් සමාගම අරගෙන තියෙන්නේ? අර්ජුන් ඇලෝසියස්ට මහ බැංකුව සුද්ධ කරන්න දීලා ඉවර වෙලා මහ බැංකුවත් කාලා දැන් හාල් ටිකක් ගන්න පල්ප හදන්න දෙනවා බියර් හදන්න. මම මේ තව එකක් මේකත් මම සභාගත කරනවා. මේ තියෙන්නේ ගරු සභාපතිතුමනි ජන යුගයේ පත්තරේ බැඳුම් කරේ මහ බැංකු භාණ්ඩාගාර හොරකම් කළා ගත්ත සල්ලි ගහපු පත්තරේ මේ දෙන්නේ බැඳුම් කර පත්තරේ ජන යුගයේ. මේ ජනවිගේ පත්‍රයේ කවදද? අද පත්‍රයේ. මෙන්න අද පත්‍රයේ දැන් අතිගරු ජනාත්මා කොමිසමක් දාලා බැඳුම් කර හොරු අල්ලන්න හදනවා. ඒ සියල්ල කරනවා ආණ්ඩුව පැත්තෙන් ලොකරේ. ඕක තමයි යහපාලනේ කියලා. මෙන්න යහපාලන තව උදාහරණයක්. මේ අද පත්‍රයේ තියෙනවා මුදල්ලා ජනමාධ්‍ය අමාත්‍යාංශයේ ජනවිගේ පත්‍රයට ඇලෝසිස්ගේ පත්‍රයට පත්‍ර පිටු පුරා වෙළඳ දැන්නින් දීලා. එහෙනම් හොරු අල්ලන්න හදනවා මෙහෙන් හොරුන්ගේ පත්‍රවලට වෙළඳ දැන්නින් දෙන මුදල් අමාත්‍යාංශයේ. මොකද්ද මේකේ තේරුම? මෙන්න මේ විදිහට තමයි අද රට පුරාම මේ ආකාරයේ මහවිශාල වංචාවක් කරගෙන යනවා. මෙන්න මේවා සම්බන්ධව අපි හිතනවා, මම හිතන්නේ ගරු ඇමතුමලා නොදන්නව වෙන්න පුළුවන්, සමහර මංගල සමරේමතුමා නොදන්නවත් දන්නෙත් නැහැ. මුදල් අමාත්‍යාංශයෙන් බැඳුම් කර පත්‍රයට දෙනවා වෙළඳ දැන්නේ. මේක දිගටම යනවා, එක දිගටම යනවා. මේ සම්බන්ධ මේ යටින් ඉන්නේ නිලධාරි කවුද? ඒ හිට තවත් මේකේ මුදල් අමාත්‍යයන් තවත් ඉන්නවද නැද? අර්ජුන් ඇලෝසියස්, අර්ජුන් මහේන්ද්‍රන් බැංකෝ කාලා ඉවරයි දීපා වෙළඳ දැන්නුන් ටිකක්වත් කියලා කියනවාද කියලා සැකයක් තියෙනවා. මෙන්න මේ විදිහට අද ආණ්ඩුවේ ගමන් මාර්ගයේ සම්පූර්ණ වෙනතකට යොමු වෙලා තියෙනවා. ගරු සභාපතිතුමනි, මට ඔබතුමා විනාඩි කීයක් දුන්නද?
සම්පූර්ණයෙන්ම විනාඩි 26යි. ඔබතුමාට තව විනාඩියයි තියෙන්නේ.
හරි. තව දුන්නොත් ඇමතුමා එළි වෙනකම් කියන්න පුළුවන් ආණ්ඩු ඉදන් හොරකම් මරකම් ටික. එළි වෙනකම් කියන්න පුළුවන්. හැබැයි මේ විනාඩි 26ක් ලැබීම පිළිබඳව මම සතුටු වෙනවා. අවසාන වශයෙන් මම කියනවා ගරු සභාපතිතුමනි, සත්ව නිෂ්පාදනය යම් ආකාරයක වැඩි දියුණු කරන්න නම් මේ කිරි කර්මාන්තය, කුකුල්මස් කර්මාන්තය, සූකර කර්මාන්තය මේවා ජනතාව ඉතාම අත්‍යවශ්‍ය දැනෙන දේවල්. රටක් පෙරට යාමේදී සිදු වේ යුතු සංවර්ධන වේ යුතු අංශ. හැබැයි අද මේ රජයේ මේ තියෙන වැඩපිළිවෙල තුළ, මේ වෙන් කරලා තියෙන මුදල් ප්‍රමාණයන් තුළ ඇත්තරම වංචාව, හොරකම, ගසාකෑම ඇරෙන්න මේ කර්මාන්තවල දියුණුවක් දකින්නේ නැහැ. ඊළඟට දවසකට කිරි ලීටර් ලක්ෂයක් පහුගිය දවස නුවරඑළිය පැත්තේ ගොවියේ හැලුවා. කාණු දිගේ කිරි ගලාගෙන යනවා. කිරි ස්ටොක් කරන්න තැන් නැහැ කිව්වා. කිරි ස්ටොක් කරන්න ලොකු මහ ලොකු මෙයා යන්ත්‍රාගාර අවශ්‍ය නැහැ ගරු සභාපතිතුමනි. දියර කිරි පරිවර්තන සඳහා රට යොමු කරුවොත්, එහෙම නැත්නම් පිට රටින් ගෙන කිරි පිටි ටික නවත්තන්න. එතන මෙහෙ තියෙන කිරි වලින් කිරි ටික නිෂ්පාදනය කරගන්න පුළුවන්. මෙන්න මේ වගේ වැඩපිළක් තිබිය යුතුයි. අපි මේවා කියන්නේ ගරු ඇමතුමා ගැන තියෙන පෞද්ගලික තරහකට අමනාපයකට නෙමෙයි. අපිට විවේචනයක් තියෙන ආණ්ඩු යන මේ වැඩපිළිවඳව විශේෂයෙන්ම පස් සම්පත් කර්මාන්තය පිළිබඳ දැනුමක්, අවබෝධයක්, තේරුමක් තිබෙන වචනේ පරිසරයක ගොවියෙක් හැටියට, පස් සම්පත් කර්මාන්තය නෙමෙයි ව්‍යාපාරික ගොවියෙක් හැටියට අපි කියන්නේ මේ යන වැඩපිළිවෙලත් එක්ක ගිහිල්ලා
2000 කරන්න ගරු මන්ත්‍රීතුමා.
තව 2020 දිනෙමයි තව අවුරුදු 50ක් ගියක් කිරිකාරنده රට දිනු කරන්න බෑ. හරක පෙන්න තර වෙන නිලධාරී පැලැන්තියක් ඇති වෙනවා බව ප්‍රකාශ කරන ඒ සඳහා දැන්දිය හැකි වැටකටු බඳින්න ඇමතුමා කටයුතු කරන ඉල්ලීමක් කරමින් මම නිහඬව බොහොම ස්තුතියි.
ගරු අමාත්‍ය විජිත් විජේමුනි සොයිසා.
මුලසනේ ගරු මන්ත්‍රීතුමනි, අපේ ගරු ඇමතුමා ඉල්ලීමක් කරනවා. මගේ කාලෙන් විනාඩියක් දෙනවා, මේවට පොඩ්ඩක් උත්තරයක් දෙන්න.
මම මේ සොයිසා මැතුමාගේ ප්‍රශ්නෙට උත්තරයක් දෙන්න ඕනේ. එතුමාගේ කාලය
යන සොයිසා නෙමෙයි,
ඒ සොයිසා අර සොයිසාගේ. ඒක නිසා ගරු කාරක සභා සභාපතිතුමනි, විශේෂයෙන් එතුමා කිව්වා මේ කිරි ප්‍රශ්නේ සම්බන්ධයෙන් කිරි ලක්ෂ ගණන් හැලුවයි කියලා එහෙම දෙයක් හැලුවේ නැහැ. හැබැයි කිරි කියන්නේ බොහොම සෙන්සිටිව් විෂයක්. ඒවා දවසකට වැඩිය කල් තියාගන්න බෑ, නරක් වෙනවා. ඒ නිසා ඒකට ගබඩා පහසුකම් අවශ්‍ය වෙනවා. ඒ සම්බන්ධයෙන් දැන් අවශ්‍ය කටයුතු කරලා තියෙනවා. එතුමා කිව්වා රුපියල් 65ට පොල් තියෙනවද කියලා. මහින්ද අමරවීර ඇමතුමා කිව්වා මං තමුන්නාසයට පොල් ලොරියක් ඕන නම් ලෑස්ති කරලා දෙන්නම්, හෙට NLDB එකට එන්න පුළුවන් නම්. මම බොහොම වගකීමෙන් කියනවා සොයිස ඇමතුමා, ලොරියක් කරා මන්ත්‍රීතුමා, ලොරියක් අරන් එන්න රක්වානට ගෙනියන්න මං ලෑස්ති කරලා දෙන්නම්. NLDB එක ඔබතුමා කියන තැනකට ගෙනල්ලා දෙන්නම්. හරිද? නෑ, අනුරාධපුරේ ඔබතුමා ඉන්නපේ, අනුරාධපුරේ ඉන්නපේ පොල් ගන්න. හරිද? මේ ඉන්න කෙනෙක් කියන්නපේ. මම ඔබතුමා මට කොහෙද කියන්න? නෑ, ඔබතුමා මං කියන්න, මං
ඔබතුමාගේ කාලය අවසානයි.
ලොරියක් එවන්නම්, රක්වානට එවන්න ඕන නම් මං ලොරියක් එවන්නම්, ලෑස්ති කරන්න. ගරු කාරක සභා සභාපතිතුමනි.
ඔව්. හරි. බොහොම ස්තුතියි. දැන් ඔබතුමාගේ කාලය විනාඩි 2ක් ගියානේ.
ඔව්. කමක් නෑ, අපේ හැරිසන් නැමෙතුමා, ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම අද ව්‍යවසායක සංවර්ධන අමාත්‍යාංශයේ කබීර් හෂීම් අපේ ඇමතිතුමා, ඒ වගේම ග්‍රාමීය ආර්ථික කටයුතු පිළිබඳ අමාත්‍යාංශය හැරිසන් ඇමතිතුමා, කර්මාන්තා වාණිජ කටයුතු අමාත්‍ය ඉෂාඩ් බදුදීන් ඇමතිතුමා, මේ තුන්පල මේ ග්‍රාමීය කර්මාන්ත සහ ග්‍රාමීය ආර්ථිකය ගොඩනැගීම සඳහා ගන්නා වූ ක්‍රියාමාර්ග පිළිබඳ අපේ ස්තුතිය පළ කරනවා පළමුවෙන්ම. නමුත් අපි මේ කාරක සභා අවස්ථාවේ විවාදයකදී අපි බලාපොරොත්තු වෙන්නේ මුලාසනේ මන්ත්‍රීතුමනි, අපි ඉදිරි වර්ෂයේදී මේ රටේ මේ විවාදය විපක්ෂ විවාදයක්, මේක අපේ විවාදයක් නෙමෙයි. මේක කාලසටහන හදන්නේ, කාලේ වැඩිපුර වෙන්නේ ඔවුන්ට. ඔවුන් පළදායි විවේචන සහ ඔවුන් අදහස් යෝජනා ඉදිරිපත් කරනේම අපි බාර ගන්න ලෑස්ති. නමුත් අපි දකිනවා දේශපාලන කතාත් නොවෙනවා නෙමෙයි වෙනවා. ඉතින් අර පහුගිය කාලේ මමත් හිටියා කැබිනට් ඇමතිවරයෙක් හැටියට. අපට මතකයි ඒ කාලේ කනේරු අට කෑවා, කරවිල කෑවා නේද? ඇමතිවරු වහ කෑවා. ඇමතිවරුන්ට වැඩ කරන්න හම්බුනේ නැහනේ. ඒක පවුලකටනේ සල්ලි ටික ඔක්කොම ගියේ. මිනිස්සු කනේරු අට කනකොට ඇමතිවරු වහ කෑවා. ඒ කාලේ ඉතින් බැන බැන හිටපුවා තමයි දැන් ওই පැත්තේ ඉඳගෙන මේ වර්ණනා කර කර දැන් ආයේ කෙලින් කරන්න හදන්නේ. ඉතින් අපි දන්නේ ඒක කොහොම වෙයිද කියලා. ඒක වෙනම කතාවක්. කෙසේ නමුත් දැන් බලන්න අපේ මම මේ කර්මාන්ත ගැන කතා කරනකොට මේ අපේ වෙල්ගම ඇමතිතුමා පරණ රෙකෝඩ් එකක් දැම්මා. මොකද්ද? එතුමා කිව්වේ මේ ආරක්ෂණය ඕනේ කියලා මේ රටේ දේශීය කර්මාන්තවලට. ඇත්ත ආරක්ෂණය ඕනේ. එතුමා කිව්වේ සිලික් සින්ටෙක්ස් ඒ වගේම මේ වගේ ෆැබ්‍රික් ගැන. මේවා කවුද කරේ? ඇඩම්ජි, ලුක්බන්ජි, හසර්ජි, ජපල්ජි, බුසාජි. තේරෙනවද? බෝරකාරය විසින් මේ ඔප්පු කර්මාන්ත ඩැනි බ්‍රදස්, දාස බ්‍රදස් මේගොල්ලෝ තමයි කරේ. භූමිතෙල් රෙදි අපට මතකයි, ගන්ටාර මාක් සරං. තේරෙනවද? මේවට මේ රටේ විරෝධයක් ඇති වුණා. එතකොට අපි සංවෘත ආර්ථිකයක් එදා ක්‍රියාත්මක කරා. ඒ සංවෘත ආර්ථිකය තුළ ඒ සංවෘත ආර්ථිකයේ මේ රටේ ජනතාව 1977 ප්‍රතික්ෂේප කරා. ප්‍රතික්ෂේප කරලා අපි ආවා විවෘත ආර්ථිකයට. අපි කැමැති වුණත් අකමැති වුණත් පහුගිය අවුරුදු 20 මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩු කාලෙත් මම කැබිනට් ඇමතිවරයෙක් හැටියට ඉන්නකොටත් විවෘත ආර්ථිකය තමයි. චන්ඩිකා මැතිනි කිව්වා විවෘත ආර්ථිකයට මානුෂීය මුහුණුවරක් දෙනවා කියලා. එතුමිය පුළුවන් තරම් මුණ පොලිෂ් කරන්න හැදුවා. පොලිස් වුණාද නැද්ද කියලා මම දන්නේ නැහැ. නමුත් ඒ වෙලේ උනේ ආර්ථිකය කඩාවැටුණා. ඍණ ආර්ථිකයක් අපට උරුම වුණා. ඊට පස්සේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා ඇවිල්ලත් ඒ ආර්ථික ක්‍රමය තමයි ඉස්සරහට ගෙනිච්චේ. එතුමා මොනවද කරේ? එතුමා ගුවන් යාන මේවා කරා. දැන් අපි වන්න මහින්දානන්ද අනුත්ගමගේ මැතිතුමා මගේ නම කියලම කිව්වනේ. මගේ නම කියලම කිව්වා එතුමා මේ ගුවන් යාන සම්බන්ධයෙන් කැබිනට් ඇමතිවරයෙක් ඇට විජය මුනිසේකර ඇමතිතුමත් වක් කියන්න ඕනේ කියලා. ඔහු අපි වක් කියනවා. අද අපි සාමූහික වගකීමකින් බැඳලා ඉන්නවා. එදා අපි දන්නේ නැහැ ගුවන් යාන මේ මිල ගැනීම කරනවා. අපි කැබිනට් එකට ආවේ නැහැ කැබිනට් පත්‍රිකාවක්. නමුත් මේවර මේ ගුවන් යාන ගැනීම, මේ ගුවන් යාන ප්‍රතික්ෂේප කිරීම, එහෙම නැත්නම් මේ ගිවිසුම අවලංගු කිරීම කැබිනට් එකට ඇවිල්ලා අතිගරු ජනාධිපතිතුමා ඒ අදාළ ඇමතිවරයා අපි ඔක්කොම සාකච්ඡා කරලා තීරණය ගත්තේ. අපි ඔක්කොම සාකච්ඡා කරා. අපි දීර්ඝ වශයෙන් කතා කරා මේක කොහොමද හත්තිලව්වේ මේ 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 හෙන ගහපන් ගණන් බලාපන්. තේරෙනවද? මිලියන 98ක්, මිලියන 98ක්. තේරෙනවද? ඇමරිකන් ඩොලර් මිලියන 98ක්, අටක අලාභයක් මේක අවලංගු කරනවා නම්. ඉතින් මේ ගුවන් යාන ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, මේ ගුවන් යාන ලේසි බඩු නෙමෙයි. එකපාරට පැය 15ක් එහෙම යන්න ගමනාන්ත නැහැ. එහෙම යන්න ගමනාන්ත නැහැ මේ රටේ. ඇමරිකාවට මත්තල ඉඳලා ඇමරිකාවට කාලා වරෙන්කෝ. ඒවා නිකන් ගුවන් යාන නෙමෙයි. ඒ වගේ ස්විම් පූල් නේද, කාඹර, නාන තටාක, මේ ඔක්කොම තියෙන ගුවන් මේ ඇඳන්. තේරෙනවද? නිදාගෙන යන්න. තේරෙනවද? මේ වගේ ගුවන් යාන. එතකොට බලන්න මේ ගුවන් යානවල ඩොලර් මිලියන 1.2ක් මාසික බද්ද, මාසික බද්ද 12කින් වැඩි කරන්නකෝ. අවුරුදු 12ක් ගෙවන්න ඕනේ. බද්ද ඩොලර් මිලියන 1.2 වැඩි කිරීම 12, ගුවන් යාන 8යි. හදලා බලපන්කෝ ගණන් කොහොමද කියලා වැඩේ. මේකයි තත්ත්වය. එනමුත් මෙන්න මේ වගේ ඒ කාලේ ගුවන් ටිකට්පත් නොමිලේ අරගෙන එහෙමද? හැබැයි මතක තියාගන්න ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, අපි මේ ගුවන් සමාගමේ අපි සභාපතිලා අධ්‍යක්ෂකලා ගෙනෙල්ලා අපි කෙලින්ම ඍජුව 1-to-1 ප්‍රශ්න කරා. අපි මූණට මූණ කතා කරා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂ ඇමතිවරු. අපි ඔවුන්ට චෝදනා ඉදිරිපත් කරා. හැබැයි ඔවුන් අපට කිව්වා නොමිලේ ගුවන් ටිකක්වත් දීපු හැටි ලොකු ලොකු නෝනලාට නේද, පවුල් වල අයට. ඒව ඔක්කොම අපට කිව්වා. ඒක නිසා මහින්දානන්ද ඇමතිතුමාට කියනවා මම හරිනම් හිරේ යන්න ඕනේ. මේ ආණ්ඩුවේ කැබිනට් එකේ ඉඳලා නෙමෙයි, ගිය ආණ්ඩුවේ කැබිනට් එකේ හිටියට මාව හිරේ දාන්න තියෙන මා ස්තුතිවන්ත වෙනවා. තේනාද? ඒක නිසා දැන් බලන්න මම ඔබතුමාගෙන් ගිය වතාවෙත් ඉල්ලුවා මේක හයිටියට දැම්මනේ. හයිටියට බැංකුවක් කරලා ඒ බැංකුවට යන්න මන් දන්නේ නැහැ මොකටද කියලා. ලංකාවේ ඉඳලා හයිටියේ ලංකා බැංකුව ඇරලා හයිටියට යන්න ගුවන් යානයක් දාලා ඒ හයිටිය ගුවන් ගමනක් දැම්මා. හැබැයි ඒ ගුවන් ගමන කිසි ප්‍රයෝජනයක් නැහැ. 7 දෙනයි 8 දෙනයි යන්නේ. මවතු ගියවතාවේ තිල්ලුව මැඩගස්කර දක්ව මේ ලංකාවේ ව්‍යාපාරිකයෝටික යනවා ඔවුන්ට සානයක් දෙන්න කියලා. එති මම ඊට වඩා ගැන කතා කරන්නේ නෑ. මම ඇත්ත වශයෙන්ම මම එන්නේ මෙහේ මේකෙදී මගේ අසල් වැසිය මගේ මිත්‍රයා. නමුත් මගේ හිතේ තියෙන කරුණු ටිකක් මම ඔබතුමා වෙනුවෙන් මම මේක මට පුද්ගලිකවත් කියන්න පුළුවන්.
මම කතා කරගන්න තිබ්බා මේක.
ඔව්. නමුත් මම මේක කියන්නේ විවාදයෙන් අපේ රටේ ඉන්නවා ලංකා ලෝකේ ඉන්න හැම ජාතියම හරක් අපේ රටේ ඉන්නවා. පාර්ලිමේන්තුව නෙමෙයි. මම කියන්නේ රටේ. හරිද? මොකද ලන්දේසි ඕලන්ද යුගයේ ඉංග්‍රීසි යුගයේ හරක් ගෙනාම. එමනම් අපට හොඳ හරකෙක් හදාගන්න පුළුවන්. අපට තියෙන ප්‍රශ්නේ අපට ගැළපෙන හොඳ හරකෙක් හදාගන්න අපිට තියෙන ලොකු ගැටලුවක්. මොකක්ද ඒ ගැටලුව? අපි අර පශු වෛද්‍යවරුන්ට කතා කරාම මේ કૃත්‍රිම සිංචනයේට ඕනෝකට මොකක් හරි කරන්න ඕනේ. එහෙමද? ඈ? නේද? මේක වෙලාවට කෙරෙන්නේ නැහැ. ඉතින් මේක ශ්‍රේෂ්ඨ නිලධාරීන්ට යම්කිසි දීමනාවක් දීලා ශ්‍රේෂ්ඨ නිලධාරි අල්ලගෙන ඔවුන්ට විශේෂ දීමනාවක් දීලා કૃත්‍රිම සිංචනය කරන්න පුළුවන් නම් මදන අපිට හොඳ හරකෙක් හදා ගන්න පුළුවන්. මම හිතනවා. හැබැයි ඇමෙතුමා විශේෂ වැඩපිළිවෙලක් කරනවා මේ නිව්සීලන්තේ ඕස්ට්‍රේලියාවෙන් ජර්සි වර්ගයේ හරක් ගෙනෙල්ලා ඒක ලේසි නෑ. ඈ? ක්‍රිෂියන් හරක් ගෙනෙල්ලා ඒ අයට ඒ ලොකු පරිමාණයේ සාමාන්‍ය මිනිස්සුන්ට එක් කරන්න බෑ. නැත් අපේ ගමේ දෛනික කිරි ගොවියාට කිරි හරකෙක් හදා ගන්න පුළුවන් වැඩපිළිවෙලට අපි යන්න ඕනේ. අපේ රටේ ඉන්න හරක් ලක්ෂ 13ක්. ඒ ලක්ෂ 13න් අපි ලක්ෂ 2.40ක තමයි කිරි දොවා ගන්නෙ. එහෙනම් කිරි මුට්ටිය ගඟේ ගියා. ගඟ දෙකොණෙන් කොක්කු ගියා. එහෙනම් ඒක නිසා අපි මේ ඉතුරු මිලියනයක පමණ ප්‍රමාණය කිරි ටික දොවා ගන්න ක්‍රමයක්. මේකට අවශ්‍යයි අපේ මුලාජනේ මන්ත්‍රීතුමනි අපිට මේ කූල් හවුස් නැත්නම් ශීතාගාර ටික අපට අවශ්‍ය වෙනවා. මේ ඔබතුමා ඒ සම්බන්ධයෙන් අවධානය යොමු කරන්න. ඉතින් මම මේ කතාවේදී මම හිතනවා අපි මේ ලෝ පුරාම කිරිවලට මෙලමයින් එකතු කිරීමේ අර්බුදයක් පහුගිය කාලේ තිබුණා. ඒ අර්බුදයේ තියෙන කාලේ පිටරටින් කිරිපිටි ආනයනය නොකරන අපි ඉතා කෙටි කාලයක් තුළ අපට පුළුවන් වුණා දියර කිරිවලින් යම් ප්‍රමාණයකට ස්වයන් පෝෂිත වෙන්න. හැබැයි ඒ වගේම කිරි නිෂ්පාදනය බෙදාහැරීමේ හා නිෂ්පාදනය කිරීමේ කර්මාන්ත ශාලා කීපයකුත් ඇති වුණා. ඉතින් ඒ වෙලාවේ මේ රටේ විශේෂ කිරිංගයක් ඇති වුණේ නැහැ. විශේෂ කිරිංගයක් ඇති වුණේ නැහැ. අපට ඒකට මූණ දෙන්න පුළුවන්කම ලැබුණා. ඉතින් අපි කියන්නේ මගේ දිස්ත්‍රික්කෙත් තියෙනවා කිරිපිටි සමාගමක්. ඔබතුමා දන්නවා පැල්වත්ත මම කතා කරන්නෙත් අද සීනි කිරි ගැන විතරයි. කිරිපිටි සමාගමක් තියෙනවා පැල්වත්ත කිරිපිටි සමාගම. දෙන්නාද? මේක මිල්කෝහා පැල්වත්ත සමාගම දිනකට කිරිපිටි ටොන් 60ක් නිෂ්පාදනය කරනවා. එතකොට විදේශීය කිරිපිටි ආනයනය කරන ප්‍රධාන සමාගම් කිරිපිටි ආනයන 130ට අඩු කිරීමට භාණ්ඩාගාරය එකඟ වුණා. මේක ක්‍රියාත්මක කරන්න මේ පොන්ටරා සමාගමට ගෙවන සල්ලි මහා අපරාධයක්. ඒක අපරාධයක් කියන්නේ අපේ රටේ අපි දන්නේ පුංචි දරුවන්ටත් හාටට පපුවේ අමාරුව හැදිලා පුංචි දරුවොත් මැරෙනවා. පොඩි ළමයින්ට දියවැඩියා. ඇයි මේ? ලැක්ටෝස් ශාකමේදය පරීක්ෂාව සිදු කෙරෙන්නේ නැහැ අපේ රටේ. අපේ රටේ ලැක්ටෝස් ශාකමේදය පරීක්ෂා කරන මේ කිරිපිටිවල වැඩපිළිවෙලක් නැහැ. ඒ නිසා මේ කිරි නිෂ්පාදනය කරන රටවල් විශේෂයෙන්ම 2016 නිව්සීලන්ඩ් ඩේරි ඇන්ඩ් මිල්ක් සප්ලයි රිපෝර්ට් එකේ තියෙනවා කිරිපිටි නිෂ්පාදන සමාගම් පූර්ණ යොදේ සහිත කිරිපිටි සැකසීම සඳහා විශාල ලැක්ටෝස් ප්‍රමාණයක් ආනයනය කරලා තියෙනවා. මේ සමාගම් සත්ව තෙල් මේද යොදාගෙන තමයි මේ කිරිපිටි නිෂ්පාදනය කරන්නේ. අපේ ජාතිය වනසන මහා භයානක තත්ත්වයකට අපි පත් වෙලා තියෙනවා. ඒ නිසා අපි ඩොලර් මිලියන 400ක් පමණ විදේශ විනිමය ප්‍රමාණයක් යවනවා. මේ ඩොලර් මිලියන 400 අපේ ගොවි කිරි ගොවියා ශක්තිමත් කරන්න ලෝකයේ දෙකෙන් පංගුවකට වඩා ග්‍රාමීය ජනතාව ග්‍රාමීය ආර්ථිකය ශක්තිමත් නොකර අපට යහපත් ආර්ථික වෘද්ධියක් ලබා ගැනීම කිසිම හැකියාවක් නැහැ. අපි ඒ නිසා අපි මතක් කරන්න කැමති මේ කිරිපිටි සමාගමට විශේෂයෙන්ම පැල්වත්තේ කිරිපිටි සමාගමට රුපියල් 180ක් කිරිපිටි කිලෝහකින් පාඩු වෙනවා. අපේ ඇමතිතුමා දන්නවා මං හිතන්නේ. මම මේවා දාන්නේ මේ හැන්සාඩ් එකට වාර්තා වෙන්න ඕන නිසා. මේ 180 ගෙවන්න බැරි ඇයි? ඇයි මේක ගෙවන්න නැත්තේ? මේක ගෙවලා මේ දේශීය කිරිපිටි කර්මාන්තය ආරක්ෂා කරලා ඉතාමත් පිරිසිදු ගබඩාවල පල් වෙච්ච නැති අපේ පුංචි දරුවන්ට දෙන කිරි ටික හරියට දෙන්න අපි වැඩපිළිවෙල කළොත් අපට අපේ කිරි ගොවියත් අපේ කිරි නිෂ්පාදකයාත් අපට ආරක්ෂා කරන්න පුළුවන්. එතකොට අපේ කිරි මුට්ටිය ගඟේ යන්නේ නැහැ. ඒ වගේම තමයි බටර් ටොන් 240ක් පිටරට යවන්න හැකි කම තියෙනවා වාර්ෂිකව 2400ක් පමණ. අපි ඒ කාලේ චීන රබර් හාල් කිසු මන් දැන් ආර්ථික අපේ මුදල් රාජ්‍ය ඇමතිතුමාට කතා කර අඩු ගානේ අපි මේ යකඩ කෑලි ගේනවා ජපානේ පරණ කාර් බටර් කාර් කිසුමක්වත් ගන්න නේද? අපේ බටර් ටික ජපානෙට යවන්න. ඇයි අපි මේ කර්මාන්ත ගැන අවධානය යොමු කරන්නේ නැත්තේ? එහෙම යොමු කිරීම තුළ තමයි අපට දේශීය ග්‍රාමීය ආර්ථිකය ශක්තිමත් කරන්න පුළුවන්. ඒ වගේම මම දැන් කතා කරනවා සීනි ගැන. අපේ පැත්තේ තියෙන සීනි සමාගම අපි මිලියන 276කට ලංසුවක් ආපු වෙලේ අපි දුන්නේ මිලියන 550කට. අපේ ආනන්ද කුමාර් සිරි ඇමතිතුමා ඉන්නවද මන්ත්‍රීතුමා? ඉන්නවද එතුමා? නෑ. රයිට්. එතකොට මේකේ තිබුණා අපි මේ සීනි සමාගම පෞද්ගලීකරණය කරන වෙලාවේ පැල්වත්ත සීනි සමාගම ස්ථාවර තැන්පත්තු තිබුණ රුපියල් මිලියන 300ක්. සීනිවල හා ඉස්පීතුවල වටිනාකම රුපියල් මිලියන 240යි. සේවක සහ ගොවිනාය මිලියන 30යි. එකතුව මිලියන 570යි. අපි දුන්නේ 550කට ගත්ත කෙනාට ලාභයි මිලියන 20ක් අත උඩ ගත්ත ගම. ඒ කියන්නේ යකඩ සහ මේ ඒ වගේම තමයි උක්වගා කරන බින් ප්‍රමාණය හෙක්ටයාර් 3955ක්. අපි එවැනි ලාභයක් සහිතව ඒ සමාගම දීලා අපේ ගොවි ජනතාවට සීනි තිත්ත වුණා. ඒ වගා කරපු බිම් ප්‍රමාණය අඩු වුණා. ස්ප්‍රීතු නිෂ්පාදනයේ පමණක් වැඩි වුණා. වගා බිම අඩු වුණා. ගොවියගේ පහසුකම් කැපිලා ගියා. තඹ යකඩ සහ නොයෙකුත් ලෝහ වර්ග සම්පූර්ණයෙන්ම විකුණා දැම්මා. ඉතින් අද විශේෂයෙන් මම මතක් කරන්නම් වගා කළ බිම් ප්‍රමාණය 94% ඉඳලා 50% දක්වා අඩු වුණා 2011 වන විට. එතකොට මේට හේතු ගොවින්ගේ අවශ්‍යතා ලබා නොදීම, බාලවර්ගයේ පොහොර ලබා දීම, සියලුම ණය පොලී වැඩි කිරීම, ගෙවීම ක්‍රමවත් නොකිරීම, නුසුදුසු උපකරණ භාවිතා කිරීම. ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි, සෙවනගල සීනි සමාගම කියන්නේ, පැල්වත්ත සීනි සමාගම කියන්නේ අපේ අහිංසක ගොවි ජනතාවට බිලියන 4ක් වාර්ෂිකව ලැබෙන මහා දැවැන්ත අපේ වස්තුවක්. මේ පොදු වස්තුව මේ අර මහරාජලට දෙනවා වගේ පෞද්ගලික සමාගම් වලට දීම තුල එදා පාඩු වෙච්ච මේ පැල්වත්ත සෙවනගල සීනි සමාගම් අද මේ සීනි සමාගම් සම්බන්ධයෙන් වාක්‍යන ඇමතිවරයා මෙතන ඉන්නවා. බිලියන 2ක් ඔබතුමා ලාභ ගන්නවද කියන්න? ඔබතුමා බිලියන 2ක් දැන් ලාභ ගන්නවා. ඒ විතරක් නෙමෙයි, ඔබතුමා බදු වශයෙන් මිලියන 600ක් ගෙව්වද? ගෙව්වා. පාඩුවට දුවපු මේ සමාගම් දෙක අද ඉතාමත්ම ලාභ සහිත ව්‍යාපාර හැට පවත්වගෙන යනවා. අහිංසක ගොවි ජනතාවගේ ජන ජීවිතයට බලපාන මේ ව්‍යාපාර දෙක පෞද්ගලීකරණය කරනවා නම් අපි ඒට ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය හැටියට එරෙහි වෙනවා කියන එක අපි පැහැදිලිව මතක් කරනවා. මොකද අපේ පක්ෂයේ ප්‍රතිපත්තිය අයිව රඳවගෙන තමයි අපි මේ ආණ්ඩුවත් එක්ක ඉන්නේ, ආණ්ඩුවත් එක්ක එකට වැඩ කරන්නේ. එනිසා මේ අකටයුත්ත නම් කරන්න එපා. මම දන්නවා මම මංගල සමිර ඇමතිතුමායි කතා කරා. එතුමා කිව්වා අර ඌන උපයෝගිතා පනත අහෝසි කරනවා. ඒක ඇත්ත. නමුත් මේ සීනි සමාගම් දෙක පෞද්ගලීකරණය කිරීමේ බලාපොරොත්තුවක් නැහැ කියන වචනේ එතුමා කිව්වා. අපි ඒක විශ්වාස කරනවා. අපි ඒ නිසා අපි පැහැදිලිව කියනවා මේවා අපි කරනකොට සමහර පක්ෂවල අය ගිහිල්ලා වෘත්තීය සමිතිවල බලය උදුරගෙන ඒවට පෙළපාලි ගිහිල්ලා පිකටින් කරලා ටෙන්ට් ගහගෙන අපි මේ ප්‍රධාන පක්ෂ දෙකට තියෙන මේ ජන බලය මේ හීන කරන්න වැඩපිළිවෙල යොදනවා. ඒ නිසා අපි හෙට මැදිහත් විය යුතුයි කියලා මම විශ්වාස කරනවා. එතකොට අපිට තියෙන්නේ අපි විශ්වාස කරන්නේ මේ කෘෂිකර්මාන්තයට අන්තර් සම්බන්ධතාවයක් තියෙන කර්මාන්ත ක්‍රියාවලිය ඒට අගය එකතු කිරීම. දැන් බලන්න අපේ පැත්තේ තේ, රබර්, පොල්, කුරුඳු, කොකෝවා, ගම්මිරිස්, මුම්, මෑ, කව්පි, අබ, මිනේරි, කුරක්කන් තල, බඩඉරිඟු මේ සියල්ල වුණාද බඩඉරිඟු මිල ගැන කතා කරන්නේ අද වී මිල ගැන කතා කරන්නේ නැහැ අපි දන්නවා අපි 80% මේ නියඟේ පවතිත්ති මේ රටේ විතරක් නෙමේ මේ දේශ ගුණාව බලපෑම් ඇති උනේ මුළු ලෝකේ පුරාම මේක දේශ ගුණාව බලපෑම් ඇති වෙලා ගෝලීය ගෝලීය වෙනස්කම් ඇති වෙලා ඒ නිසා මේ සම්බන්ධයෙන් අද මිලියන 35000ක් අපි වෙන් කරලා තියෙනවා මේ වගේ පීඩාවට පත් වෙන යටිතල පහසුකම් ලබා දෙන්න ඒ අය ඒ ගොවි ජනතාව සහ ඒ ගොවි බිම් සහ ඒ පානීය ජල ඒ වගේම වැව් අමුණු ප්‍රතිසංස්කරණය කරන්න මේ රජයේ කිසිම පියවරක් අරගෙන නැහැ කියන එක තමයි විපක්ෂයේ කිව්වේ අපි හැම අංශයකින්ම වේලි සංරක්ෂණ ව්‍යාපෘතිය දේශගුණව බලපෑම් අවම කිරීමේ ව්‍යාපෘතිය
විනාඩි දෙකක් තියෙනවා
මේ සියලු ව්‍යාපෘති වලින් මේ ජනතාව ආරක්ෂා කරන්න කටයුතු කරන ගමන් මිලියන 38000ක වන්දි මුදල් ගෙවලා තියෙනවා මිලියන 38000ක් නේ මුදල් රාජ්‍ය අමාත්‍යතුමා මිලියන 38000ක් මේ ජනතාව වෙනුවෙන් මේ රජයේ ගෙවලා තියෙනවා ඒ නිසා අපි පැහැදිලිව කියනවා ජනතාවගේ වගකීම මෛත්‍රීපාල සිරිසේන ජනාධිපතිතුමත් අපි මේ රජය ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයත් බාර අරගෙන මම තව දෙකට ස්තුතිවන්ත වෙනවා ඔබගේ බටහිර ඖෂධවලට අපි වීදම් කරනවා බිලියන 20ක් පමණ කරු ඇමැතිතුමා එයින් ඔබතුමා 10%ක් 15%ක් පමණ දේශීය ඖෂධ නිෂ්පාදකයින්ගෙන් මිලදී ගැනීම සඳහා කටයුතු කරගෙන යනවා හැබැයි ඔබතුමා උත්සාහ කරනවා මේක 30% දක්වා වැඩි කරන්න විශේෂයෙන් අද බලන්න අද මේ ග්‍රාමීය ජනතාවට ලොකු සහනයක් වෙලා තියෙනවා අද මේ හෘද රෝගවලට ස්ටෙන්ස් එක නොමිල දෙනවා දේශීය ඖෂධ නිෂ්පාදනයට අපි යොමු වෙලා තියෙනවා කාච ටික නොමිල දෙනවා අපි කනගාටු වෙනවා එක්තරා වෛද්‍යවරයෙක් කැබිනට් එකට ඇවිල්ලා කිව්වා මේ කාචයක් ගන්න කියලා ලිව්වහම යාටත් රුපියල් 2000ක් හම්බ වෙනවා කියලා එක කාචකින් එතුමා මේක බොහොම ලැජ්ජාවෙන් කිව්වේ මේක තමයි ඇත්ත తత్వේ අද මේ මාෆියාව කඩලා රාජිත ඇමෙතුමා සෞඛ්‍ය ශේෂ්ත්‍රයේ විශාල වෙනසක් ඇති කරලා තියෙනවා අපි අහනවා ඒ කාලේ කාච තිබුණාද නොමිල දුන්නාද ඒ කාලේ ස්ටෙන්ස් නොමිල දුන්නාද අද මේව ගැන කතා කරන්නේ නැහැ ඒකයි ප්‍රශ්නේ එදා බෙහෙත් තිබුණාද 50%කින් බෙහෙත් මිල අඩු කරා අර සේනක බිබිලේ ප්‍රතිපත්තිය ගෙනාවා සේනක බිබිලේ ප්‍රතිපත්තිය වෙනුවෙන් එතුමා මං හිතන්නේ තමන්ගේ ජීවිතේ පූජා කරා මහාචාර්ය සේනක බිබිලේ මැතිතුමා නමුත් ඒ සේනක බිබිලේ ප්‍රතිපත්තිය මේ රටේ පැල කරේ මේ භූමියේ යථාර්ථයක් බවට පත් කරේ මේ ආණ්ඩුව කියන එක අපි මතක් කරනවා
අවසන් කරනවා මැතිතුමනි කාලය අවසන්යි
අයි බලාපොරොත්තු වෙන්නේ මුලාසනේ මන්ත්‍රීතුමනි සුළු හා මධ්‍ය පරිමාණ කර්මාන්ත කරුවන් ඔවුන් ත්‍රිමත් කිරීම ඔවුන්ට ආරක්ෂණය ලබා දීම සහ ඔවුන්ට මුල්‍ය ආධාර සහ ඔවුන් පසුපස ඉඳිමින් පෙර විපරමක් සහ පසු විසරම විපරමක් කරමින් ඔවුන්ගේ නිෂ්පාදනවල తත්වය ගුණාත්මක භාවයේ සහ ඔවුන්ට වෙළඳපොළ සහ ඔවුන්ගේ නිෂ්පාදනවලට සාධාරණ මිලක් ලබා ගැනීමට ඇති අවකාශය ලබා දීම රජයේ වගකීම ඒ පූර්ණ වගකීම මේ අමාත්‍යංශවලට මූලික වශයෙන් පවතින අතර මේ ග්‍රාමීය කෘෂිකර්මාන්තයේ අමුද්‍රව්‍ය වෙළඳාමට වඩා ඒට අගය එකතු කිරීමේ වැඩපිළිවෙලක් තුලින් මේ ග්‍රාමීය ආර්ථිකය ශක්තිමත් කරන්න පෙර කී ඇමතිවරුන්ට ශක්තිය ධෛර්ය වාසනාව ලැබෙන්න කියලා ප්‍රාර්ථනා කරමින් මම නියඩ වෙනවා
බොහොම ස්තුතියි ගෞරව ජී ශ්‍රීනේසන්
අවයිකී තලමී දාංගකින්ද ගෞරව உறுப்பினர் அவர்களே இன்றைய விவாதத்தில் பொருளாதாரத்தோடு சம்பந்தப்பட்ட முக்கியமான மூன்று அமைச்சுகள் சம்பந்தமான விடயங்கள் பாதிக்கப்பட்டு கொண்டிருக்கின்றன அந்த அடிப்படையில் கைத்தொழில் வாணிப அலுவல்கள் அமைச்சு கிராமிய பொருளாதார அலுவல்கள் அமைச்சு அரச தொழில் முயற்சிகள் அபிவிருத்தி அமைச்சு சம்பந்தமான விவாதங்கள் நடைபெற்று கொண்டிருக்கின்றன இந்த இடத்தில் எனது கருத்து பரிமாற்றங்களாக இந்த அமைச்சுகளை பற்றிய சில ஆலோசனைகளை குறைகளை சொல்வதை விட சில ஆலோசனைகளை குறிப்பிடலாம் என்று நான் நினைக்கின்றேன் அந்த அடிப்படையில் எங்களுக்கு தெரியும் மனித சமுதாயத்தின் வரலாறு என்பது வேட்டை யுகம் விவசாய யுகம் கைத்தொழில் யுகம் தகவல் தொழில்நுட்ப யுகம் என்று நாங்கள் இப்போது 4வது யுகத்திற்குள் கால் வைத்திருக்கின்றோம் இந்த அடிப்படையில் நாங்கள் பொருளாதார அடிப்படையில் முன்னேற்றம் அடைய வேண்டுமாக இருந்தால் உண்மையில் இன்றைய அமைச்சுகளுக்குரிய துறைகளை நாங்கள் விரைந்து கட்டியெழுப்ப வேண்டிய அவசியம் இருக்கின்றது 30 வருட கால யுத்தம் முடிந்ததன் பின்னர் நாங்கள் 9 ஆண்டுகள் கடந்திருக்கின்றோம் இந்த கடந்த நிலையில் எமது பொருளாதாரத்தின் நிலவரங்களை நாங்கள் சீர் செய்ய வேண்டிய ஒரு கட்டாய கடப்பாட்டில் இருக்கின்றோம். குறிப்பாக நான் இந்த புள்ளிவர பிரிவில் எடுத்துக்கொண்ட தகவல்களை எடுத்து பார்க்கின்ற போது, இந்த தகவல்கள் 2014 உட்பட்ட தகவல்களாக இருக்கலாம், சில மாற்றங்கள் இதில் இருக்கலாம் என்று நினைக்கின்றேன். எமது நாட்டில் மொத்தமாக இருக்கின்ற கைத்தொழிற்சாலைகள் 3526 என்று 2014 புள்ளிவரம் கூறுகின்றது. அதேவேளை இந்த தொழிற்சாலைகளில் வேலை செய்கின்ற ஊழியர் படையை பொறுத்தமட்டில் 9,03,513 பேர் இந்த தொழிற்சாலைகள் வேலை செய்கின்றார்கள். இந்த அடிப்படையில் பார்க்கின்ற போது, யுத்தத்தினால் பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கு மாகாணங்களை நாங்கள் எடுத்து பார்க்கின்ற போது, இந்த மொத்தமாக இருக்கின்ற 3526 கைத்தொழிற்சாலைகளில் வடக்கு கிழக்கில் 24 தொழிற்சாலைகள் மாத்திரம்தான் காணப்படுகின்றன என்று 2014 புள்ளிவரம் கூறுகின்றது. இதில் சற்று ஏற்றங்கள் இருக்கலாம். அந்த அடிப்படையில் பார்க்கின்ற போது, மொத்தமாக வடக்கு கிழக்கில் காணப்படுகின்ற தொழிற்சாலைகளை சதவீத அடிப்படையில் அல்லது விழுக்காட்டு அடிப்படையில் நாங்கள் பார்ப்போமாக இருந்தால், 0.68% தொழிற்சாலைகள் தான் இந்த வடக்கு கிழக்கில் காணப்படுகின்றன. அப்படி பார்க்கின்ற போது 99.32% தொழிற்சாலைகள் எல்லாம் வடக்கு கிழக்கு மாகாணங்களுக்கு அப்பால் இருப்பதாக இந்த புள்ளிவிவர தகவல் கூறுகின்றது. அதேவேளை இந்த தொழிற்சாலைகளில் வேலை செய்கின்ற ஊழியர் படையினை அல்லது அங்கு வேலை செய்கின்ற தொழிலாளர்களை எடுத்து பார்க்கின்ற போது, மொத்தமாக 9,03,516 தொழிலாளர்கள் பணியாற்றுகின்ற அதே வேளையில், வடக்கு கிழக்கில் பணியாற்றுகின்ற தொழிலாளர்களை எடுத்து பார்க்கின்ற போது 14,626 தொழிலாளர்கள் மாத்திரம் வேலை செய்கின்றார்கள். அந்த வரிசையில் இதனை விழுக்காட்டு அடிப்படையில் அல்லது சதவீத அடிப்படையில் பார்க்கின்ற போது 1.6% தொழிலாளர்கள் தான் இந்த வடக்கு கிழக்கு தொழிற்சாலைகளில் தொழில் வாய்ப்புகளை பெற்றிருக்கின்றார்கள் என்று பார்த்தால், 98.84% தொழிலாளர்கள் வடக்கு கிழக்குக்கு அப்பால் உள்ள மாகாணங்களில் வேலை செய்கின்றார்கள். இந்த இடத்தில் இன்னும் ஒரு புள்ளிவிவரத்தை நான் ஞாபகப்படுத்த விரும்புகின்றேன். யுத்தத்தால் பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கு மாகாணங்களை எடுத்து பார்க்கின்ற போது, அதில் 5 மாவட்டங்கள் வறுமையில் வாடுகின்ற மாவட்டங்களாக இருக்கின்றன. அதில் வறுமை வீதம் அதிகமாக காணப்படுகின்ற மாவட்டமாக 18.2% மக்கள் வறுமையில் வாடுகின்ற கிளிநொச்சி மாவட்டம் முதலாவாக அடையாளப்படுத்தப்பட்டிருக்கின்றது. 3வது இடத்தில் 11.6% வறுமையில் வாடுகின்ற மக்கள் வாழுகின்ற மட்டக்களப்பு மாவட்டம் அடையாளப்படுத்தப்பட்டிருக்கின்றது. யாழ்ப்பாணம், முல்லைத்தீவு, மன்னார் போன்ற மாவட்டங்களும் இந்த வறுமைக்குரிய மாவட்டங்களாக அடையாளம் காணப்பட்டிருக்கின்றன. இந்த வறுமைக்கும் இந்த தொழிற்சாலைகளுக்கும் இடையில் நாங்கள் ஒரு தொடர்பினை ஏற்படுத்தி பார்க்க முடியும். அதாவது, இந்த யுத்தத்தின் பின்னர் பல தொழிற்சாலைகள் இயங்க முடியாத ஒரு நிர்பந்தமான ஒரு சூழ்நிலை காணப்பட்டது. இதன் காரணமாக பல தொழிற்சாலைகள் மூடப்பட்ட நிலையிலும் முடக்கப்பட்ட நிலையிலும் இப்போது காணப்படுகின்றன. இந்த தொழிற்சாலைகளை நாங்கள் இயங்க செய்வதன் மூலமாகத்தான் மீண்டும் இந்த வேலையற்ற இளைஞர்கள் யுவதிகளுக்குரிய தொழில் வாய்ப்புகளை பெற்றுக் கொடுக்க முடியும். அந்த அடிப்படையில் கௌரவ அமைச்சர்களை, குறிப்பாக வர்த்தக வாணிபத்துறை அமைச்சரை நான் கேட்டுக்கொள்கின்ற விடயம், நேரத்தோடும் நீங்கள் பதில்களை சொல்லியிருக்கின்றீர்கள். நிச்சயமாக கொரியன் கம்பெனி பாலச்சேனையில் இருக்கின்ற காகித ஆலையை தாங்கள் முதலீடு செய்து அதனை இயங்குவித்து ஒரு லாபம் ஈட்டுகின்ற ஒரு தொழிற்சாலையாக மாற்றித் தருவோம் என்று உங்களிடமும் எதிர்க்கட்சி தலைவரிடமும் இந்த வாக்குமூலத்தை தந்திருக்கின்றார். எனவே இந்த சந்தர்ப்பத்தை நீங்கள் தயவு செய்து பயன்படுத்தி கொள்ள வேண்டும். ஏனென்றால் எமது வடக்கு, நீங்களும் வடக்கு கிழக்கு மாகாணத்திற்கு உட்பட்டவர் என்ற வகையில் நான் சொல்லுகின்றேன், வடக்கு கிழக்கு மாகாணங்களில் இருக்கின்ற தொழிற்சாலைகள் 0.68% இருக்கின்ற அதே வேளையில் வேலை செய்கின்றவர்கள் 1.6% தான் பணியாற்றுகின்றார்கள். எனவே எங்களுடைய பிரதி அமைச்சர் இருக்கின்றார், மற்றும் அமைச்சர்களும் இருக்கின்ற வேளையில் உண்மையில் வேலையற்றவர்களது ஒரு எண்ணிக்கையானது எமது மாவட்டத்தில் மிகவும் ஒரு பிரச்சனையாக இருக்கின்றது. பட்டதாரிகள் கூட தொழில் வாய்ப்பை நாடி ஒரு போராட்டம் நடத்துகின்ற ஒரு நிலைமை இருக்கின்றது. அரச நிறுவனங்களில் எல்லோருக்கும் தொழில் வாய்ப்புகளை பெற்றுக் கொடுக்க முடியாது என்பதும் எமக்கு தெரியும். எனவே நிச்சயமாக இந்த தொழிற்சாலைகளை இயங்க வைக்கக்கூடிய ஆக்கப்பூர்வமான செயற்பாடுகளை இனியாவது நாங்கள் எடுத்தாக வேண்டும். எனவே சீன கம்பெனி ஒரு தடவை தங்களுடைய முன்மொழிவை கொண்டு தந்தார்கள். அடுத்ததாக கொரியன் கம்பெனி தங்களுடைய முன்மொழிவை தருவதற்கு தயாராக இருக்கின்றார்கள். அதனோடு மட்டுமல்லாமல் லாபம் ஈட்டுகின்ற தொழிற்சாலைகளாக இவற்றை மாற்றி தருவோம் என்று அவர்கள் தன்னம்பிக்கையோடு எங்களுக்கு ஒரு திடசங்கற்பம் பூண்ட ஒரு செய்தியை தந்திருக்கின்றார்கள். எனவே இந்த எங்களுடைய வர்த்தக வாணிப அமைச்சர் அவர்கள் வடக்கை சேர்ந்தவர் என்ற அடிப்படையில் அவருக்கு இந்த பாதிப்புகளை பற்றி நாங்கள் சொல்லி அறிய வேண்டியதில்லை. அவர் நேரடியாக அந்த பாதிப்புகளை பார்த்தவர் என்ற அடிப்படையில் தயவு செய்து நீங்கள் கூறியது போன்று இந்த வடக்கு கிழக்கில் இருக்கின்ற இந்த தொழிற்சாலைகளை இயங்கச் செய்வதற்குரிய நடவடிக்கையை நீங்கள் எடுக்க வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்கின்றேன்.
கௌரவ அமைச்சர்,
கௌரவ பாராளுமன்ற உறுப்பினர்களுடைய வேண்டுகோள் நியாயமானது. சம்பந்தமாக ஏற்கனவே வேறு பாராளுமன்ற உறுப்பினர்களும் தெரிவித்தார்கள். இது சம்பந்தமாக பிரதமர் அவர்களோடு இன்று மாலை வடக்கு கிழக்கு கைத்தொழில் மீள் கட்டுமானம் சம்பந்தமான ஒரு கூட்டம் இருந்தது. என்றாலும் இன்று எங்களுடைய வரவு செலவு திட்ட விவாதம் நடைபெறுவதனால் இன்னொரு தினத்திலே அதை செய்ய இருக்கிறோம். அதற்கு முன்னர் வருகின்ற செவ்வாய்க்கிழமை இன்ஷா அல்லாஹ் நாங்கள் 10 மணி அளவிலே வடக்கு கிழக்கைச் சேர்ந்த பாராளுமன்ற உறுப்பினர்கள் அமர்ந்து 2018 வேலை திட்டத்தையும் அதே போல் மீள கட்டுமா அதாவது வாழைச்சேனை கைத்தொழிற்சாலை உட்பட இன்னும் புனரமைக்கப்பட வேண்டிய கைத்தொழிற்சாலைகளை பற்றியும் பேச எண்ணியிருக்கின்றோம். நீங்களும் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம்.
நிச்சயமாக நன்றி. உங்களுடைய அந்த கருத்துக்கு நான் நன்றி சொல்லுகின்றேன். எனவே நாங்கள் இந்த விடயத்தை நாங்கள் செயல்படுத்தக்கூடிய விதத்தில் முன்னெடுப்போமாக. அதே நேரத்தில் உங்களுக்கு தெரியும், கிழக்கு மாகாணத்தை பொறுத்தமட்டில் குறிப்பாக நான் மட்டக்களப்பு மாவட்டத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்றவர் என்ற அடிப்படையில் வாழைச்சேனை காகித ஆலையில் அது இனங்களுக்கு அப்பாற்பட்ட முறையில் சிங்களவர் தமிழர் முஸ்லீம்கள் என்ற அடிப்படையில் 3000 மேற்பட்ட தொழிலாளர்கள் பணியாற்றிய ஒரு தொழிற்சாலை. எனவே அந்த தொழிற்சாலையை நீங்கள் இயங்குவிப்பதற்கு உரிய நடவடிக்கை எடுப்பதற்கு நீங்கள் திடசங்கற்பம் எடுத்திருப்பதையிட்டு நான் உங்களை பாராட்டுகின்றேன். அடுத்த கட்டமாக உங்களுக்கு தெரியும், இழுப்படிச்சேனை என்று சொல்லப்படுகின்ற பதுளை வீதியில் அமைந்திருக்கின்ற ஒரு ஓட்டு தொழிற்சாலை அந்த காலத்தில் ஐக்கிய தேசிய கட்சி அரசாங்கத்தின் போது திறக்கக்கூடிய ஒரு நிலையில் இருந்தும் அப்போதைய யுத்தம் காரணமாக அது கைவிடப்பட்டதையும் யாம் அறிவோம். இதேபோன்று மண்டூரிலும் ஒரு தனியார் தொழிற்சாலை ஓட்டு தொழிற்சாலை இருந்தது. இதைவிட எங்களுடைய கல்குடா தொகுதியை பிரதிநிதித்துவப்படுத்துகின்ற எங்களுடைய கௌரவ பிரதி அமைச்சர் அமிரலி அவர்கள் இருக்கின்றார்கள். அவரது அந்த பகுதியில் சந்திவெளி என்கின்ற இடத்தில் அரச ஒரு அச்சகத்தை ஏற்படுத்துவதற்குரிய செயல்பாடுகள் நடைபெற்று கைவிடப்பட்டதும் அவர் அறிவார். அதேபோன்று தேவபுரம் என்கின்ற இடத்தில் ஒரு அரிசி ஆலையை செயல்படுத்துவதற்குரிய செயல்பாடுகள் நடைபெற்று அதுவும் கைவிடப்பட்ட நிலையில் இருக்கின்றது. எனவே இப்படியான தொழிற்சாலைகளை நாங்கள் மீண்டும் புனரமைப்பதன் மூலமாக மீள் கட்டுமானம் செய்வதன் மூலமாக இங்கு தொழிலற்று அலைகின்ற இளைஞர்களை விரக்திக்கு அப்பால் கொண்டு செல்லாமல் நாங்கள் அந்த தொழில் வாய்ப்புகளை பெற்றுக் கொடுப்பதற்கு வாய்ப்பு இருக்கின்றது என்ற இந்த விடயத்தை சுட்டிக்காட்டுகின்றேன். தயவு செய்து நாங்கள் இந்த பாராளுமன்றத்திற்குள் வந்து 3வது வரவு செலவு திட்டத்தின் போது நாங்கள் விவாதித்துக் கொண்டிருக்கின்ற வேளையில் இனி 4வது வரவு செலவு திட்டத்தின் போது நாங்கள் நன்றி சொல்லக்கூடியவர்களாக இருக்க வேண்டும். இந்த தொழிற்சாலைகள் எங்களுடைய கௌரவ அமைச்சரின் காலத்தில் திறக்கப்பட்டிருக்கின்றன. எனவே அதற்கு நாங்கள் நன்றி தெரிவிப்பவர்களாக 4வது வரவு செலவு திட்டத்திற்கு நாங்கள் வர வேண்டும். அதற்குரிய ஆக்கப்பூர்வமான நடவடிக்கைகளை நீங்கள் பிரதம மந்திரி அவர்களுடனும் ஜனாதிபதியுடனும் கலந்துரையாடி ஒரு செயல்பாட்டினை முன்னெடுக்க வேண்டும் என்று இந்த இடத்தில் நான் உங்களை கேட்டுக்கொள்கின்றேன். எனவே இந்த கைத்தொழிற்சாலைகளை அமைப்பதன் மூலமாக இந்த வறுமை என்று சொல்லப்படுகின்ற இந்த மாவட்ட வடக்கு கிழக்கு மாகாணங்களில் நிலவுகின்ற இந்த வறுமையை நாங்களால் விரட்டக்கூடியதாக இருக்கும். அது மட்டுமல்லாமல் தொழிலற்றவர்களுக்கு தொழில்களை பெற்றுக் கொடுக்கக்கூடிய ஒரு வாய்ப்பினையும் நாங்கள் பெற்றுக் கொடுப்பதன் மூலமாக உங்களுடைய காலத்தில் இந்த மாகாணங்கள் மாவட்டங்கள் கைத்தொழிற்சாலைகள் மூலமாக அபிவிருத்தி அடைந்திருக்கின்றன என்ற ஒரு சாதனையை நீங்கள் நிலைநாட்ட வேண்டும் என்று வர்த்தக வாணிபத்துறை அமைச்சர் அவர்களை நான் கேட்டுக்கொள்கின்றேன். அதே வேளையில் கிராமிய பொருளாதார அமைச்சு என்று சொல்வது இதுவும் உண்மையாக சொல்வார்கள். 70% சனங்கள் பெரும்பாலும் கிராம பிரதேசத்தை அண்டி வாழுகின்ற சனங்கள் என்ற அடிப்படையில் இந்த கிராம மட்டங்களில் காணப்படுகின்ற இந்த வறுமையினை களைவதற்கு எங்களுடைய பிரதி அமைச்சர் அவர்கள் ஓரளவுக்கு தன்னுடைய செயல்பாடுகளை முன்னெடுத்திருப்பதை நான் அறிவேன். அதற்காக அவரை பாராட்டுகின்றேன். இன்னும் பல இடங்கள் வறுமையில் வாடுகின்ற பல பிரதேசங்கள் சந்து பொந்து மூளை முடுக்குகளெல்லாம் நீங்களும் வந்திருப்பீர்கள். நானும் கூட உங்களோடு கலந்திருக்கின்றேன். எனவே இந்த இடங்களை அடையாளம் கண்டு குறிப்பாக நான் சென்ற தடவை சொன்ன ஒரு விடயம், புல்லுமலை என்கின்ற இடத்தில் அந்த நெசவு நெய்கின்ற அதாவது பாய் இழைக்கின்ற ஒரு நெசவு ஆலை ஒன்று கைவிடப்பட்டிருக்கின்றது. அதனை செய்வதற்கு அவர்கள் தயாராக இருக்கின்றார்கள் என்று சொன்னேன். நான் அவர்கள் உங்களிடம் அந்த முன்மொழிவை தரவில்லை என்ற ஒரு கருத்தினை சொல்லியிருந்தீர்கள். தயவு செய்து நான் அந்த முன்மொழிவை பெற்றுத் தருகின்றேன். எனவே இந்த அந்த பாய் நெய்கின்ற அந்த தொழிற்சாலையை ஏற்படுத்தி கொடுப்பதன் மூலமாக அந்த மக்களின் அந்த பொருளாதாரத்தை மேம்படுத்துவதற்கு நீங்கள் உதவ வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். இதைவிட இந்த கிராமிய பொருளாதாரத்தை அடிப்படையாக கொண்டு போரதீவு போன்ற பிரதேசங்களில் மட்பாண்ட தொழிலை அவர்கள் செய்திருக்கின்றார்கள். அதே போன்று நெசவு கைத்தொழில்களையும் செய்திருக்கின்றார்கள். இந்த குறிப்பாக இந்த ஆரையம்பதி என்று சொல்லுகின்ற கிராமம் இந்த நெசவு கைத்தொழிலுக்கு பெயர் போன ஒரு கிராமமாக காணப்பட்டது. எனவே இந்த கிராமிய அடிப்படையிலான கைத்தொழில் என்ற அடிப்படையில் இந்த மட்பாண்ட தொழிற்சாலை மற்றும் நெசவு தொழில், இதைவிட இந்த பழங்களை பதனிடுகின்ற அந்த செயற்பாடுகளோடு கூடிய தொழில், அதேவேளை இந்த மீன்பிடியோடு சம்பந்தப்பட்ட கைத்தொழிலும் கூட இருக்கின்றது. அதாவது எங்களுடைய மீனவர்கள் மீன்களை பிடித்தவுடன் அப்படியே சந்தைப்படுத்துகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. அதாவது இதனை மேலும் ஒரு வருவாய் கூடிய விதத்தில் பதனிட்டு அவற்றை சந்தைப்படுத்துகின்ற போது கூடுதலான வருமானங்களை பெற்றுக்கொள்ளக்கூடிய வாய்ப்பு அவர்களுக்கு இருந்தாலும் கூட அங்கு அப்படியான ஒரு பதனிடுகின்ற தொழிற்சாலைகள் இல்லாத நிலையில் உடனுக்குடன் அவர்கள் சந்தைப்படுத்தி அவர்கள் தங்களுடைய அந்த வருவாயினை சுருக்கி கொள்ளுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. எனவே இந்த ஐஸ் தொழிற்சாலை அதனோடு கூடியதாக அது மீன்பிடி அமைச்சோடு சம்பந்தப்பட்டிருக்கலாம். ஐஸ் தொழிற்சாலை இதைவிட இந்த கடல் உணவுகளை பதனிடுகின்ற தொழிற்சாலைகள் என்பவற்றை நீங்கள் ஏற்படுத்தி கொள்வதற்கு கூட்டாக ஒரு இணைந்த ஒரு செயல் திட்டத்தின் மூலமாக செயல்பட வேண்டும் என்று எனது கருத்தினை இங்கு முன்வைக்க விரும்புகின்றேன். இதைவிட இன்னும் நான் வடக்கு சார்ந்தும் சில விடயங்களை சொல்லி வைக்க விரும்புகின்றேன். வடக்கில் இங்கு நான் கிழக்கில் குறிப்பிட்டது போன்று வடக்கில் சீனோர் தொழிற்சாலை, அச்சிவேலியில் காணப்பட்ட ஒரு தொழிற்சாலை, கைதடியில் ரால் பதனிடுகின்ற தொழிற்சாலை, நீர்வேலி கண்ணாடி தொழிற்சாலை, பரந்தன் ரசாயன தொழிற்சாலை, காங்கேசந்துறை சீமேந்து தொழிற்சாலை என்று பல தொழிற்சாலைகள் இயங்கி வந்தன. இந்த இயக்கத்தின் காரணமாக அந்த பகுதியில் உள்ள மக்கள் தங்களுடைய தொழில் வாய்ப்புகளை பெற்று வறுமை இல்லாமல் கௌரவமாக வாழக்கூடிய ஒரு சூழ்நிலை காணப்பட்டது. தற்போதைய நிலையில் இவையெல்லாம் ஒரு மூடப்பட்ட நிலையில் அல்லது முடக்கப்பட்ட நிலையில் காணப்படுகின்றபடியால் உள்நாட்டு நிதியின் மூலமாக எங்களுக்கு இவற்றிற்கு முதலீடுகள் செய்வது பிரச்சனையாக இருந்தால் வெளிநாட்டு முதலீட்டாளர்களை ஆவது அழைத்து, தற்போது கொரியன் கம்பெனி வாழைச்சேனை காகித ஆலையை அவர்கள் முதலீடு செய்து அதனை வெற்றிகரமான ஒரு தொழிற்சாலையாக மாற்றுவதற்கு முன்வந்திருக்கின்றார்கள். எனவே இவர்களுடைய அந்த பொருளாதார ரீதியாக உதவி செய்கின்ற அந்த கரங்களை நாங்கள் இறுக பற்றி கொண்டு நாங்கள் மேலும் எங்களுடைய பிரதேசத்தில் இந்த அபிவிருத்திகளை செய்வதற்கு முன்வர வேண்டும். நான் குறிப்பாக வடக்கு கிழக்கு மாகாணங்களை குறிப்பாக சொல்லுகின்ற விடயம் என்னவென்றால், இந்த வடக்கு கிழக்கு மாகாணங்களில் வறுமை நிலை அதிகமாக இருக்கின்றது. அதே வேளையில் தொழிலற்றவர்கள் அதிகமாக இருக்கின்றபடியால் தான் இந்த விடயங்களை கூறுகின்றேன். இதேபோன்று இன்னும் நான் சொல்லப்போனால் சில மாகாணங்கள், குறிப்பாக நான் அந்த விவரத்தை சொல்லலாம். மேல் மாகாணத்தில் 3526 தொழிற்சாலைகளில் 1867 தொழிற்சாலைகள் இருக்கின்றன. மத்திய மாகாணத்தில் 443 தொழிற்சாலைகள் இருக்கின்றன. தென் மாகாணத்தில் 374 தொழிற்சாலைகள் இருக்கின்றன. வட மாகாணத்தில் 16 தொழிற்சாலைகள் இருக்கின்றன. கிழக்கு மாகாணத்தில் 8 தொழிற்சாலைகள், வட மேல் மாகாணத்தில் 367 தொழிற்சாலைகள், வடமத்திய மாகாணத்தில் 54 தொழிற்சாலைகள், ஊவா மாகாணத்தில் 93 தொழிற்சாலைகள், சப்ரகமு மாகாணத்தில் 304 தொழிற்சாலைகள் என்று காணப்படுகின்றன. எனவே இந்த குறிப்பாக பார்க்கின்ற போது ஒரு 16 தொழிற்சாலைகள் வடக்கிலும் 8 தொழிற்சாலைகள் கிழக்கிலும் இருப்பதாக சொல்லப்படுகின்றது. இதில் அதிகரிப்புகள் இருந்தால் நீங்கள் அவற்றை திருத்திக் கொள்ள இடம் உண்டு. எனவே இந்த தொழிற்சாலைகளின் விவரங்களை தந்திருக்கின்றேன். ஆகவே வடக்கு கிழக்கு மாகாணத்தில் 0.68% தொழிற்சாலைகள் மாத்திரம் இருக்கின்றன. 1.6% மாத்திரம் தொழில் வாய்ப்புகளை பெற்றிருக்கின்றார்கள். ஏனைய மாகாணங்களில் அந்த தொழில் வாய்ப்புகளை பெற்றிருக்கின்றார்கள். எனவே இந்த இடத்தில் நாங்கள் கவனம் செலுத்த வேண்டிய ஒரு தேவை இருக்கின்றது. இதைவிடவும் சுயதொழில் வாய்ப்புகளை அதிகரிக்கக்கூடிய விதத்தில், அதாவது குறிப்பாக கிராமிய மட்டங்களில் இந்த மேசன் தொழில், தச்சு தொழில் மற்றும் கோழி வளர்ப்புகள், ஆடு வளர்ப்புகள், கறவை பசுக்களை வளர்த்தல் போன்ற இந்த சுயதொழில் வாய்ப்புகளை அதிகரித்துக் கொள்ளக்கூடிய இந்த செயற்பாடுகளை முன்னெடுப்பதற்கு கிராமிய கைத்தொழில் அமைச்சு தங்களுடைய வேலை திட்டங்களை மேலும் விஸ்தரிக்க வேண்டும் என்று இந்த இடத்தில் உங்களை அன்பாக கேட்டுக்கொள்கின்றேன். இதைவிட எங்களுடைய ஒரு முக்கியமான அமைச்சர் இருக்கின்றார், அதாவது அரச தொழில் முயற்சிகளுக்கு பொறுப்பாக இருக்கின்ற, அபிவிருத்திக்கு பொறுப்பாக இருக்கின்ற அமைச்சர் இருக்கின்றார். எனவே உங்களுடைய பணியும் கூட இந்த பாதிக்கப்பட்ட இந்த மாவட்டங்கள் மாகாணங்களை நாடி வர வேண்டும் என்று நாங்கள் எதிர்பார்க்கின்றோம். ஏனென்றால் எங்களுக்கு இந்த வரவு செலவு திட்டத்தில் இந்த வாக்களிக்கின்ற விடயத்தில் பல்வேறுபட்ட வாத பிரதிவி வாதங்கள் அவ்வப்போது ஏற்படுவதுண்டு. எங்களுடைய அரசியல் தீர்வு என்கின்ற விடயம்தான் எங்களுக்கு முக்கியமான ஒரு கருப்பொருளாக இருக்கின்றபடியால் அந்த விடயத்தை நோக்கித்தான் நாங்கள் எங்களுடைய கைகளை உயர்த்த வேண்டிய ஒரு நிலைமை இருந்ததை ஒழிய இந்த பொருளாதார ரீதியாக பார்க்கின்ற போது கடந்த காலங்களில் எங்களுடைய பிரதேசங்கள் இந்த பொருளாதார அபிவிருத்தியில் இன்னும் ஒரு கவனிப்பாரற்ற பிரதேசங்களாக காணப்படுகின்றன. எனவே இந்த விடயத்தில் நாங்கள் உங்களுடைய ஒரு நம்பிக்கையான ஒரு வாக்குறுதிகளை நாங்கள் எதிர்பார்த்து நிற்கின்றோம். ஏனென்றால் கடந்த காலத்தில் எங்களுடைய முன்னாள் நிதியமைச்சர் அவர்கள் சில வாக்குறுதிகளை குறிப்பிட்டிருந்தார். அதாவது அவர் குறிப்பிட்ட வாக்குறுதிகளில் பாலங்களை கட்டமைத்தல் என்ற அந்த வாக்குறுதி ஓரளவுக்கு முன்னெடுக்கப்படுவதை நான் அறிகின்றேன். அதற்காக நன்றிகளை கூறுகின்றேன். ஆனால் இந்த தொழிற்சாலைகளை அமைத்து தருதல் என்ற அந்த வாக்குறுதியில் ஒரு இம்மி அளவும் கூட முன்னேற்றங்கள் காணப்படவில்லை. எனவே அந்த விடயத்தில் நீங்கள் கூடுதலான அக்கறை செலுத்தி இதில் முன்னேற்றத்தை காண வேண்டும் என்று கூறிக்கொள்ள விரும்புகின்றேன். ஏனென்றால் எங்களுக்கு இருக்கின்ற பெரியோர் பிரச்சனை இந்த வேலை வாய்ப்பற்றவர்கள் பிரச்சனை, குறிப்பாக இந்த யுத்தத்தினால் பாதிக்கப்பட்ட கணவனற்ற குடும்பங்கள் அல்லது பெண் தலைமை தாங்குகின்ற அந்த பெண் தலைமைத்துவ குடும்பங்களை எடுத்து பார்க்கலாம். அதே வேளையில் இந்த யுத்தத்தில் பாதிக்கப்பட்ட அங்கவீனர்களாக இருக்கின்றவர்களது நிலைமை இப்படி இருக்கின்றது. எனவே இப்படியான நிலைமைகளில் அவர்களுக்கு ஏதாவது, குறிப்பாக மட்டக்களப்பு மாவட்டத்தை எடுத்துக்கொண்டால் அதில் வாவியின் ஊடாக இரண்டு கண்டங்களாக பிரிக்கப்பட்டிருக்கின்றன. ஒரு பகுதி வந்து அதாவது எழுவான்கரை, மற்ற பகுதி படுவான்கரை என்று சொல்வார்கள். இந்த படுவான்கரை என்று சொல்லப்படுகின்ற பிரதேசம், அந்த பிரதேசத்தில் உண்மையில் எந்த ஒரு தொழிற்சாலையும் அமைக்கப்படாத ஒரு நிலைமை இருக்கின்றபடியால் அங்கிருக்கின்ற யுவதிகள் தொழில்களை தேடுவதற்காக அலைந்து திரிவதும் இதன் மூலமாக சில சில பிரச்சனைகளுக்கு உள்ளாகின்ற நிலைமையும் காணப்படுகின்றது. எனவே விசாலமான நிலப்பரப்பை கொண்டிருக்கின்ற அந்த பிரதேசத்தில் நிச்சயமாக நீங்கள் பொருத்தமான தொழிற்சாலையாக இருக்க வேண்டும். சில தொழிற்சாலைகள் என்ற உடனே சர்ச்சைகள் ஏற்படுவது உண்டு. அவ்வாறு இல்லாமல் ஒரு பொருத்தமான தொழிற்சாலைகளை ஏற்படுத்தி அதன் மூலமாக இந்த தொழிலற்று அலைகின்ற இளைஞர் யுவதிகளுக்கும் யுத்தத்தால் பாதிக்கப்பட்ட அந்த அங்கவீனர்களுக்கும் தொழில்களை வழங்குவதற்கு ஏற்ற நடவடிக்கைகளை நீங்கள் எடுத்தால் அந்த மக்கள் உங்களை நன்றியுடையவர்கள், உங்களை நன்றி உடையவராக நோக்குவதற்கு வாய்ப்பு இருக்கின்றது என்ற விடயத்தினையும் நான் சுட்டிக்காட்டுகின்றேன். அதே வேளையில் இந்த தொழில் வாய்ப்புகளை வழங்குகின்ற விடயத்திலும் கூட ஓரளவுக்கு மற்ற மக்கள் ஒரு விமர்சனம் செய்யாத அளவுக்கு அந்த தொழில் வாய்ப்புகளை வழங்குகின்ற போது மக்கள் இந்த நல்லாட்சி மீது நம்பிக்கை கொள்வதற்கு வாய்ப்பு இருக்கின்றது. கடந்த காலத்தில் நாங்கள் கூட சுட்டிக்காட்டிய விடயம் இந்த நீர் வழங்கல் வடிகால் சபையில் வழங்கப்பட்ட ஒரு தொழில் வாய்ப்பு என்பது எங்களுக்கு ஒரு பாரபட்சமான தன்மையை வெளிக்காட்டியிருக்கின்றது. நான் சொல்லியிருக்கின்றேன், அதை அடிக்கடி சொல்லியிருக்கின்றேன், 233 பேருக்கு தொழில் வாய்ப்பு வழங்குகின்ற போது அதில் ஆக 5 தமிழர்கள் மாத்திரம் தொழில் வாய்ப்பை பெற்றிருந்தார்கள், 20 சிங்களவர்கள் மாத்திரம் தொழில் வாய்ப்பை பெற்றிருந்தார்கள், 208 முஸ்லீம்கள் அந்த தொழில் வாய்ப்பை பெற்றிருந்தார்கள். முஸ்லீம்கள் தொழில் வாய்ப்பை பெறுவதை இட்டு நான் குறை கூறவில்லை. நீர் வழங்கல் வடிகால் சபை, நான் அவருடைய அமைச்சை சொல்லவில்லை, நான் உங்களுக்கு சொல்லவில்லை. நான் இது இப்படியான இந்த பாரபட்சமான தொழில் வாய்ப்புகள் வழங்குகின்ற இந்த செயல்பாடுகள் காரணமாக மக்கள் அதிருப்தி அடைந்திருக்கின்றார்கள். எனவே இந்த கல்வி அமைச்சிலும் கூட அப்படியான ஒரு சர்ச்சை ஒன்று ஏற்பட்டிருக்கின்றது. எனவே சில அமைச்சர்கள் ஒரு முன் உதாரணமாக இந்த நல்லாட்சி என்பதற்கு நல்ல ஒரு சாட்சியங்களாக இருந்து இந்த தொழில் வாய்ப்புகளை வழங்குகின்றார்கள். எனவே இப்படியான வாய்ப்புகளை வழங்குகின்ற போது எங்களுடைய கைத்தொழில் வாணிப அமைச்சர் கூட இந்த சத்தோச நிறுவனத்தில் தொழில் வாய்ப்புகளை வழங்குகின்ற போது எங்களுடைய ஆலோசனைகளையும் பெற்றிருக்கின்றார்கள். அதற்காக நாங்கள் பாராட்டுகின்றோம். ஆகவே நாங்கள் சொல்லுகின்ற விடயம் என்னென்றால் இதனை எல்லோரும் தங்களுடைய கைகளில் எடுத்துக்கொள்ள வேண்டும். ஆகவே இவ்வாறு வழங்குகின்ற போது அவர்கள் ஒரு நாளும் விரல் நெட்டி பிழைகளை அல்லது குறைபாடுகளை சொல்லக்கூடிய ஒரு நிலைமை ஏற்படாது. ஆனால் கடந்த காலத்தில் லக்ஷ்மண் கிரியல் அமைச்சர் அவர்கள் இந்த விடயத்தில் மிகவும் கவனமாக செயல்படுகின்றார். இந்த தொழில் வாய்ப்புகளை வழங்குகின்ற போது சில வழிகளில் எங்களை அழைத்து இந்த இடங்களில் இவ்வாறான தொழில் வாய்ப்புகள் இருக்கின்றன, வேலையற்ற இளைஞர்களை இந்த இடத்தில் விண்ணப்பம் செய்ய சொல்லுங்கள் என்று கூட அவர் சொல்லியிருக்கின்றார். எனவே அவருடைய முன்மாதிரி எங்களுடைய டாக்டர் ராஜதசேனரட்ன அவர்கள், அவர்களும் கூட இந்த விடயத்தில் சில வழிகளில் அந்த வேலையற்ற இளைஞர்களுக்கு தொழில் வாய்ப்பை கொடுக்க வேண்டும் என்ற அடிப்படையில் எங்களுடைய பரிந்துரைகளை கூட அவர் எதிர்பார்த்திருக்கின்றார். இந்த சிற்றூழியர் தொழில் வாய்ப்புகளை வழங்குவதற்கு அண்மையில் எங்களுடைய பிரதி அமைச்சர் அமிரலி அவர்கள் எங்களுடைய கைத்தொழில் வாணிப அமைச்சரோடு தொடர்புபடுத்தி இந்த தொழில் வாய்ப்பு வழங்குகின்ற விடயம் பற்றி எங்களிடம் கேட்டார். எங்களுடைய சிபார்சுகளையும் நாங்கள் செய்திருக்கின்றோம். எனவே ஒரு நல்லாட்சி என்பது ஒரு பாரபட்சம் இல்லாத ஒரு ஆட்சியாக, எல்லோருக்கும் சமத்துவமான தொழில் வாய்ப்பை சம வாய்ப்புகளை வழங்குகின்ற ஒரு ஆட்சி முறையாக இருக்கின்றது என்பதற்கு ஒவ்வொரு அமைச்சரும் அபிவிருத்தி விடயத்திலும் நிதி ஒதுக்கீட்டு விடயத்திலும் தொழில் வாய்ப்புகளை வழங்குகின்ற விடயத்திலும் ஒரு சமரசமான ஒரு சமத்துவமான ஒரு சம வாய்ப்பான ஒரு தொழில் வாய்ப்பு கொள்கையை கடைப்பிடிக்கின்ற போது இந்த இன ரீதியாக மத ரீதியாக எங்களை அணுகுகின்ற அந்த பார்வை என்பது இல்லாமல் போவதற்கு வாய்ப்பு இருக்கின்றது. எனவே இந்த விடயத்தில் முன்மாதிரியாகவும் முற்போக்காகவும் சமத்துவ அடிப்படையிலும் சம வாய்ப்பு அடிப்படையிலும் இந்த தொழில்களை வழங்க முற்படுகின்ற அனைத்து அமைச்சர்களுக்கும் நாங்கள் நன்றிகளையும் பாராட்டுகளையும் தெரிவித்துக் கொள்வதோடு இந்த விடயத்தில் இன்னும் பின்தங்கி இருக்கின்ற அமைச்சர்கள் இருக்கின்றார்கள். இந்த இடத்தில் பின்தங்கி இருக்கின்ற அமைச்சர்கள் இந்த முன்மாதிரியாக நடக்கின்ற இந்த அமைச்சர்களை பார்த்து தங்களுடைய இந்த தொழில் வளங்கள் என்கின்ற விடயம் ஏனென்றால் இப்போது எங்களுடைய கல்வி அறிவில் நாங்கள் கிட்டத்தட்ட 92% எங்களுடைய இலங்கையில் ஒரு நல்ல விடயம் 92% நாங்கள் எழுத்தறிவை பெற்றிருக்கின்றோம். எனவே இந்த ஊடகங்களை அவதானிக்கின்ற விடயம் அவற்றிலிருந்து கற்றுக்கொள்ளுகின்ற விடயம் அதிகமாக இருக்கின்றன. தவறுகள் விடுகின்ற போது அதனை மிகவும் பிரமாண்டமாக விமர்சிக்கின்றவர்கள் இருக்கின்றார்கள். நல்ல விடயங்களையும் நல்ல வாய்விட்டு சொல்லி பாராட்டக்கூடியவர்களும் இருக்கின்றார்கள். எனவே இந்த இடத்தில் இந்த விடயத்தில் நீங்கள் ஒரு திருத்தங்கள் மாற்றங்களை ஏற்படுத்தி கொள்ள வேண்டும். ஏனென்றால் சில அமைச்சுகளுக்கு நாங்கள் போகின்ற போது மிகவும் வேதனையோடு திரும்புகின்ற ஒரு நிலைமை இருக்கின்றது. குறிப்பாக இந்த ஒற்றையாட்சி பொறிமுறை என்பது மத்திய அரசிடம் எல்லா அதிகாரங்களையும் குவித்திருக்கின்றபடியால் சிறிய விடயங்களுக்கு கூட நாங்கள் போய் மத்திய அரசு அமைச்சர்களை நாடி செல்ல வேண்டிய விடயம் இருக்கின்றது. சில அமைச்சுகளுக்கு போகின்ற போது நாங்கள் மகிழ்ச்சியாக திரும்பி வருகின்ற ஒரு நிலைமையும் சில அமைச்சுகளுக்கு செல்லுகின்ற போது வேதனையோடு திரும்பி வரக்கூடிய ஒரு நிலைமைகளும் காணப்படுகின்றது. எனவே இந்த அமைச்சர்கள் இந்த விடயங்களை சாதுரியமான முறையில் சாணக்கியமாக கையாளுகின்ற போது உண்மையில் எங்களுக்குள் இருக்கின்ற அந்த இடைவெளிகள் முரண்பாடுகள் அல்லது வாத பிரதிவாதங்கள் அல்லது இந்த பாராளுமன்றத்தில் ஏற்படக்கூடிய சண்டை சச்சரவுகளை நாங்கள் தவிர்த்து கொள்ள முடியும். வள்ளுவனின் ஒரு குறள் ஒன்று இருக்கின்றது, இன்னா செய்தாரை ஒறுத்தல் அவர் நான நன்னயம் செய்து விடுதல். அதாவது பிழை செய்கின்றவர்களை நாங்கள் திருத்துவதற்கு ஒரு வழி இருக்கின்றது. அவர்களுக்கு நன்மைகளை செய்கின்ற போது பிழை செய்கின்றவர்களுக்கு தானாக அந்த நன்றியின் மூலமாக அவர்கள் கட்டுப்பட்டு அந்த தவறுகளை செய்யாமல் இருப்பதற்கு வாய்ப்பு இருக்கின்றது. எனவே இந்த முடிக்கப்படும் ஆகவே இந்த விடயங்களை நான் சொல்லியிருக்கின்றேன். எனவே கௌரவ அமைச்சர் சொல்லியிருக்கின்றார், பிரதம அமைச்சரோடு அணுகி இவற்றை ஆராய்ந்து ஒரு சுமூகமான தீர்வு இந்த வடக்கு கிழக்கு மாகாணங்களில் மூடப்பட்ட தொழிற்சாலைகளுக்கு அல்லது கோமா நிலையில் காணப்படுகின்ற இந்த தொழிற்சாலைகளை மீண்டும் உயிர்ப்பித்து இந்த தொழில் வாய்ப்புகளை வழங்குவதோடு மட்டுமல்லாமல் வறுமையை களைவதற்கு ஏற்ற நடவடிக்கைகளை நீங்கள் எடுத்து உங்களது காலத்தில் மற்றவர்கள் நினைத்து கூறக்கூடிய விதத்தில் இன்னென்ன சாதனைகளை செய்த ஒரு சாதனையாளர் பட்டியலில் உங்களுடைய பெயர்கள் இடம் பெற வேண்டும் என்று கூறி உங்களுடைய சேவை தொடர வேண்டும், பணிகள் தொடர வேண்டும், இனி வருகின்ற காலத்தில் வேகமாக விவேகமாக இந்த பணிகள் முன்னெடுக்க வேண்டும் என்று கூறி எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.